अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान राग ते भई जो भक्ति काय को नमाई स्तुति को चारी है। धन्य धन्य तुम ऐसे काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसे तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार नी पाठशाला नो विषय पांच भाव नी आपणे चर्चा करी रह्या छे। एमा ऑलमोस्ट आपणे आखा विषय नी चर्चा पूर्ण करी छे। गया बे स्वाध्यायमां आपणे पारिणामिक भावनी पण चर्चा करी हती अने छेल्ला स्वाध्यायमां आपणे पारिणामिक भाव गया लास्ट संडे ना स्वाध्यायमां आपणे पारिणामिक भाव अने चार भाव जे पर्याय रूप छे एवा जे चार भाव औपशमिक आदि छे ए चार भाव अने पारिणामिक भावनी वच्चे आपणे अंतर जोयो हतो। ख्याल छे ने बधाने? એના પછીનો જે વિષય છે એ વિષયમાં આપણે પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવ વચ્ચેનો અંતર પાછો આપણે લાસ્ટ ટાઈમ રિવાઇઝ કર્યો હતો। એના પછી આપણે મેઇન બે વિષયની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી જે નવા હતા એ બે વિષય કે પાંચ ભાવનો કાળ કેટલો છે એની ચર્ચા આપણે કરી હતી। એક એક ભાવનો કાળ કેટલો છે એની ચર્ચા કરી હતી અને એના પછી પાંચ ભાવમાં હે જે અને ઉપાદેય ભાવ કયા કયા છે તો એની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી। હે જે ઉપાદેયની ચર્ચા કર્યા બાદ પછી જે આપણે તમને બધાને વોટ્સએપ પર પાંચ ભાવ સંબંધીના ચાર્ટ મળી ગયા હશે એમાં આપણે સૌથી પહેલો જે ચાર્ટ છે એ ચાર્ટ ઔપશમિક ભાવનો છે। એ ઔપશમિક ભાવની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી ચાર્ટના માધ્યમથી। આ બધી ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે પરંતુ આ હું પણ સમજું છું કે આ વિષય એટલો વિસ્તારવાળો છે કે આપણે પહેલા લેક્ચરમાં જે ચર્ચા કરી હોય એ આજે યાદ ન હોય કારણ કે આખો કર્ણાન યોગનો વિષય છે એટલે આમાં ઘડી ઘડી એનું રિવિઝન કરવું એ બહુ જરૂરી છે। હવે આખો વિષય પાછો લેવો તો પોસિબલ નથી પરંતુ આના પછી જે આપણે વિષય ચાલુ કરવાના છે એમાં પણ આની ઘણી બધી વાતો રિપીટ થશે ઘણી બધી નવી વાતો પણ આવશે પણ એકવાર આ એક બેસ બની જશે તો આપણને આગળના કર્ણાન યોગના બધા વિષયો ભણવા બહુ સરળ થઈ જશે। હવે આપણે આજે આ પાંચ જે ચાર્ટ બનાવ્યા છે એની તો ચર્ચા કરીએ। તમે કો તો કાળ અને હેગે ઉપાદેયની ચર્ચા એકવાર કરીએ બોલો જલ્દી। હેગે ઉપાદેયની ચર્ચા અને કાળની ચર્ચા કર્યા બાદ આપણે આ ચાર્ટની ચર્ચા કરીએ છીએ। ચલો પાંચ મિનિટમાં આ ચર્ચા હું પૂરી કરીશ। સૌથી પહેલા કાળની ચર્ચા કરીએ પાંચ ભાવ સંબંધીના કાળની ચર્ચા રિવિઝન છે આ નવું નથી લાસ્ટ ટાઈમ આપણે આને કર્યું હતું। સૌથી પહેલા ઔપશમિક ભાવ ઔપશમિક ભાવનો કાળ કેટલો છે હા આપણે ચાર શબ્દમાં રમવાનું છે સાદી અનંત અનાદિ સાદી શાંત અનાદિ અનંત બરાબર છે। એક્સરસાઇઝ છે આ એક ઓવરઓલ રિવિઝનમાં પણ આ બધું આવી જાય છે। ઔપશમિક ભાવનો કાળ કેટલો છે સમજાય છે ઔપશમિક ભાવની શરૂઆત છે। જો હવે ઔપશમિક બોલવું ને તો તમારા ખ્યાલમાં એકદમ આવવું જોઈએ ઔપશમિક એટલે ધર્મની શરૂઆત। ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કાંઈ વધારે યાદ નથી રાખવાનું। આપણે જેમ બોલીએ ને સંવર તત્વ એટલે ધર્મની શરૂઆત એવી રીતના ઔપશમિક ભાવ એટલે ધર્મની શરૂઆત। કોઈ પણ જીવને અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિને જયારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે સર્વપ્રથમમાં પ્રથમ એને ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થશે એટલે ઔપશમિક ભાવની શરૂઆત થશે। એટલું તો આપણને ખ્યાલ હવે રહેવો જોઈએ કારણ કે આગળ પણ આ બધું આપણને આવશે। તો સૌથી પહેલા ઔપશમિક ભાવનો કાળ સાદી અને શાંત કારણ કે એની શરૂઆત પણ છે અને એ ઔપશમિક ભાવનો અંત પણ આવી જાય છે આ ચાર ભાવ પર્યાય રૂપ છે એ આપણને ખ્યાલ છે ને, ઔપશમિક, સાયોપશમિક, સાયિક અને ઓદિક, આ ચાર પર્યાય ભાવ છે, પર્યાયમાં થવા વાળા ભાવ છે. ક્ષણિક ભાવ છે, એક સમયનો ભાવ છે. પર્યાયની અપેક્ષા જોયો તો એક સમયનો છે. હવે સંતતિની અપેક્ષા એ પરંપરાની અપેક્ષા આપણે જોઈએ. હવે ઔપશમિક ભાવ પછી આવશે સાયિક ભાવ. ઔપશમિક સાયિકો ભાવો મિશ્ર, જે સૂત્ર છે, ઔપશમિક સાયિક ભાવો સાયિકો ભાવો મિશ્રસ્વ જીવસ્વ સ્વતત્વ મોદય પ્રાણામી કૌચ. આ સૂત્ર ઉમાસ્વામી આચાર્ય દેવે તત્વાર સૂત્રના બીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે, જેમાં પાંચ ભાવની ચર્ચા 15 સૂત્રોમાં કરી છે. ચાલે છે તો ક્રમ આપણે આજ રાખશું. ઔપશમિક સાયિક સમજાય છે, સમજવા માટે ઔપશમિક સાયિક, પછી સાયોપશમિક ઔદયિક અને પ્રાણામી, બરાબર છે? તો ઔપશમિક પછી સાયિક ભાવનો કાળ, વેરી ગુડ, સાયિક ભાવનો કાળ. ચલો જલ્દી જલ્દી જેને નથી સાંભળ્યું એકવાર રિવિઝન કરીએ. સાદી સાયિક ભાવ, સાદી એટલે એની શરૂઆત છે, સાયિક ભાવની શરૂઆત છે. અગર હું એમ પૂછું તમને, એક્ચ્યુઅલી તો આ મારે એક પ્રશ્ન ઉત્તર જેવો સેશન રાખવો હતો, સાયિક ભાવની શરૂઆત છે તો મને કહો, સાયિક ભાવની શરૂઆત છે તો સાયિક ભાવની શરૂઆત કયા ગુણસ્થાનથી થાય? અરે વાહ, બધા પ્રિપેર આવ્યા છે એકદમ, વેરી ગુડ. સાયિક ભાવની શરૂઆત ચોથા, શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય. થાય છે નહીં, થઈ શકે છે. કોને થાય, કેમ થાય, ક્યારે થાય, કેવી રીતે થાય, એની ચર્ચા આપણે સાયિક ભાવના ચાર્ટમાં જો. અને સાયિક ભાવની શરૂઆત કહો તો એટલે માટે એ સાદી, સમજાયું? અને શરૂઆત ક્યાંથી થઈ શકે તો ચોથા ગુણસ્થાનથી થઈ શકે, જયારે જીવને ચોથા જ ગુણસ્થાનમાં ઔપશમિકમાંથી સાયોપશમિકમાંથી સાયિક સમ્યક્ત્વ થઈ જાય. એનું લોજિક સમજવું પડશે ને કે કેવી રીતના સાયિક ભાવની શરૂઆત કેવી રીતના કીધી, તો કે એક ચોથા ગુણસ્થાનમાં ઔપશમિક થશે અને એક ચોથા ગુણસ્થાનમાં સાયોપશમિક માંથી સાયિક થશે. આ ક્રમ છે, હા, ક્રમ કે સમ્યક્ત્વના ત્રણ પ્રકાર છે ને, ખ્યાલ છે ને? આ તો બધું સમ્યક્ત્વના ત્રણ પ્રકારની ઉત્પત્તિનો આ ક્રમ છે. શું ક્રમ છે? ક્રમની પાછળ લોજિક પણ છે, સમજાય છે? ક્રમ પણ આપણે ચર્ચામાં લીધો હતું અને એનું લોજિક પણ આપણે ચર્ચામાં લીધું. તમને ભલે યાદ ન હોય પણ મને તો યાદ હોય ને કે મેં શું લીધું, ખ્યાલ હોય. અને આઈ એમ શ્યોર કે ઘણું બધું, બધાને ઘણું બધું યાદ છે, કારણ કે બધા રિવિઝન કરતા જ હોય છે અને પ્રશ્ન પણ મને આવતા હોય છે. પણ એક ક્રમ લીધો તો કે ઔપશમિક સમ્યક્ત્વમાંથી કયું થશે, સાયોપશમિક સમ્યક્ત્વની વાત કરું છું, સાયોપશમિક સમ્યક્ત્વ જ થાય અને સાયોપશમિક માંથી જ સાયિક સમ્યક્ત્વ થાય. ડાયરેક્ટ કોઈને ઔપશમિક માંથી સાયિક સમ્યક્ત્વ થઈ શકે નહીં. એક લોજિક હું તમને કહી દઉં, યાદ આવશે તમને. એક લોજિક એનો એ છે કે ઔપશમિકમાં કર્મનો ઉપશમ છે, રાઈટ? અને કર્મ જયારે ઉપશમિક દશામાં છે, એટલે નીચે દબાયેલા છે, તો નીચે દબાયેલા કર્મ ડિરેક્ટલી ક્ષય નો થઈ શકે. પોઈન્ટ સમજાય છે? દબાયેલા કર્મ ડિરેક્ટલી ક્ષય નો પામી શકે, એટલે કર્મ નો સયોક્ષમ થશે અને સયોક્ષમ માંથી એનો ક્ષય થશે. એની આખી સુંદર પ્રક્રિયા છે, એ પાછી આપણે ગુણસ્થાનના પ્રકરણમાં પણ લેશ. ખ્યાલ આવે છે? બરાબર સમજાય છે? થોડા હસતો તો ગમશે મને, હા, સમજાય? સિરિયસ નહીં થઈ, બહુ સરળ છે, બહુ બહુ અદભુત વિષય આપણે ભણ્યા. હું હવે જો બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. હવે ઔપશમિક નો કાળ શરૂઆત તો કીધી સાદી અને શાંત, વેરી ગુડ. અરે સોરી, સાયિક નો કાળ, આઈ એમ સો સોરી, સાયિક નો કાળ સાદી. જો વિકલ્પમાં સાયિક ભાવ છે, વાણીમાં શું આવી ગયું? આ શું બતાવે છે? સ્વતંત્રતા કોની? વિકલ્પની અને ભાષા. આપણે બધામાં અધ્યાત્મ અને આપણે બધામાં ભેદ જ્ઞાન તો કરવાનું છે ને, તો વિકલ્પમાં ભાવમાં તો સાયિક જ છે, પરંતુ બોલાય શું ગયું? ઓપ્શનિક. ખ્યાલ આવે છે? તો વિકલ્પના કારણે વાણી નીકળતી નથી, કારણ કે એકેન્દ્રીય જીવને વિકલ્પ તો છે બોલવાનો, પરંતુ વાણીનો યોગ નથી. અને તીર્થંકરના જીવને વાણી છે પણ વિકલ્પ બોલવાનો વિકલ્પ નથી. પોઈન્ટ સમજાય છે? ચલો જલ્દી જલ્દી બરાબર બોલી. સાયિક ભાવ એની શરૂઆત અને એટલે સાદી અને શાંત નહીં. સાયિક ભાવ તો કે સાયિક ભાવ અનંત કાળ સુધી. ચલો વેરી ગુડ. તો બે થઈ ગયા, ઔપશમિક અને સાયિક. હવે સાયોપશમિક ભાવ, સાયોપશમિક ભાવનો કાળ બોલો. બે રીતે આપણે સમજ્યા હતા સાયોપશમિક ભાવને, આપણે બે રીતે સમજ્યા હતા. એમાં આપણે જ્ઞાન દર્શન અને વીર્ય એને આપણે અલગ રાખ્યું હતું. જ્ઞાન દર્શન વીર્ય એક ગુણનું પરમન અલગ અને શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું પણ રમણ કર્યા. શાયદ સમિતમાં આપણે પાંચ ગુણમાં ત્રણ અને બે એમ ભાગલા કરી નાખ્યા હતા. ખ્યાલ આવે છે? હવે એમાં આપણે જોઈએ તો કે સાયોક્ષમિક ભાવ જ્ઞાન દર્શન, અને એમ પૂછવામાં આવે કે જ્ઞાન દર્શન અને વીર્યનો સાયોક્ષમિક ભાવ તો કે અનાધિકાર. કારણ કે અનાધિકારથી જીવને જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડે. લોજિકથી સમજો કે કોઈ પણ જીવ હોય, નિગોથી લઈને જે સદમસ્ત છે, નિગોથી લઈને સદમસ્ત સુધીને જ્ઞાન દર્શન અને વીર્યનો શું હોય? સાયોક્ષમિક ભાવ. તો એમ પૂછું કે છદ્મસ્થ જીવને જ્ઞાન દર્શન અને વીર્યનો, પ્રશ્ન સાંભળજો, જ્ઞાન દર્શન અને વીર્યનો છદ્મસ્થ જીવને સાયોક્ષમિક ભાવ કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી? અરે વાહ, વેરી ગુડ. 1 થી 12 સાયોક્ષમિક ભાવ જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ. 1 થી 12 મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ હોય, મુનિ હોય, શ્રેણી અને 12મું ગુણસ્થાન. તો સાયોક્ષમિક ભાવમાં જ્ઞાન દર્શન વીર્યનો ઉગાર 1 થી 12 ગુણસ્થાન સુધી. હવે શ્રદ્ધા અને ચારિત્ર બોલો. તો પહેલું આવી ગયું જ્ઞાન દર્શન વીર્યની અપેક્ષા એ સાયોક્ષમિક ભાવ અનાદિ શાંત. અનાદિ શાંત કેમ? કારણ કે જ્ઞાન દર્શન વીર્યનો ક્ષયોક્ષમ નો અંત 12મા ગુણસ્થાનમાં આવશે, અને 13મા ગુણસ્થાનમાં એ જ્ઞાન દર્શન વીર્ય જે ક્ષયોક્ષમ રૂપે હતું એ ચારિત્ર રૂપે થઈ ગયું. કેટલું સિમ્પલ અને સરસ લોજિક, આમાં કઈ ના સમજાયું નથી. સમજાયું એટલું જ્ઞાન દર્શન વીર્ય કયા કયા ગુણ બોલો? જ્ઞાન દર્શન અને વીર્યનો ક્ષયોક્ષમ 1 થી 12. છદ્મસ દશા નિગોદનો જીવ હોય તો પણ, નિત્યાદશી હોય, એકેન્દ્રીય કોઈ પણ, બરાબર. હવે શ્રદ્ધા ચારિત્ર અને શ્રદ્ધા અને ચારિત્ર ની અપેક્ષા સાયોક્ષમિક ભાવ સાદિશાન. વેરી ગુડ. કેમ? સાયોક્ષમિક ભાવ ની શરૂઆત થઈ શ્રદ્ધા અને ચારિત્રમાં. જયારે સાયોક્ષમિક સમ્યક્ત્વ થયું શ્રદ્ધામાં, અને સાયોક્ષમિક ચારિત્ર થયું ચારિત્રમાં, એને આપણે ચાતમાં જોઈએ. સમજાય છે? તો એની શરૂઆત થઈ અને એનો અંત પણ આવશે. ખ્યાલ આવે છે? તો પાંચ ગુણ થયા. કયા કયા પાંચ ગુણ થયા? જ્ઞાન દર્શન વીર્ય, અને પછી શ્વાસ લેવાનો, અને પછી શ્રદ્ધા અને ચારિત્ર. એટલે છૂટા પડી જાય ને, જ્ઞાન દર્શન વીર્ય અને પછી શ્રદ્ધા અને ચારિત્રના સાયોક્ષમિક ભાવનો કાર આપણે જોયો. તો ઓવરઓલ સાયોક્ષમિક ભાવને આપણે એમ કરી કહી શકીએ કે અનાદિશાંત. ઓવરઓલ પાછળને લેશું તો અનાદિશાંત, બરાબર. આટલું સમજાય ગયું. ચલો ચોથો ઔદયિક ભાવ. આ ઔદયિક ભાવમાં પણ આપણે બે અપેક્ષા સમજ્યા હતા, હે ને? અભવ્યની અપેક્ષા અને દૂરાંદૂર ભવ્યની અપેક્ષા. સમજાય છે? કે ગુરુદેવ આપણા આપણા હૃદયમાં છે, આપણા શિરોધાર્ય છે. એટલે આપણે જે ભણીએ, આપણે જે ભણીએ, બધું ગુરુદેવશ્રીના પ્રવચનમાં લાસ્ટ અઠવાડિયામાં આવી ગયું છે. સમજાય છે? પાનામી ભાવના ભેદ આવી ગયા, દુરાંદુર ભવ્ય, ભવ્ય, આ તે 14 ગુણસ્થાન, બધી ચર્ચા ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી ગઈ છે, હે ને? તો ચલો, શું કીધું? ઔદયિક ભાવ અભવ્યની અપેક્ષા, અને દુરાંદુર ભવ્યની અપેક્ષા એ ઔદયિક ભાવ અનાદિ અનંત. સિમ્પલ, એકદમ સિમ્પલ છૂટું પાડો. અભવ્યની અપેક્ષા ઔદયિક ભાવ અનાદિ અનંત, અને દુરાંદુર ભવ્યની અપેક્ષા ઔદયિક ભાવ, ચલો, અને ભવ્ય જીવની અપેક્ષા એ ઔદયિક ભાવ અનાદિશાંત. ખ્યાલ આવે છે? અનાદિથી છે, પરંતુ જયારે જીવને સિદ્ધ દશા પ્રગટ થશે તો એ ઔદયિક ભાવનો અંત આવશે. કેમ સિદ્ધ દશા બોલી? કારણ કે ઔદયિક ભાવ 1 થી 14 ગુણસ્થાન સુધી. ઓવરઓલ ઔદયિક ભાવની ચર્ચા કરીએ તો ઔદયિક ભાવની હયાતી 1 થી 14 ગુણસ્થાન સુધી હોવાના કારણે સિદ્ધ દશા પ્રગટ થતા એ ઔદયિક ભાવનો અંત આવે છે. આવ્યું સમજાયું? બરાબર. તો અનાદિ શાંત ઔદયિક ભાવ ભવ્ય જીવની અપેક્ષા, અને અભવ્ય અને દુરાંદુર જીવની અપેક્ષા એ. ચલો પારિણામિક ભાવ બોલો બોલો જલ્દી જલ્દી. પારિણામિક ભાવ તો કે અનામાં શું પૂછો છો? હવે બોલો એમાં શું બોલી? પારિણામિક ભાવ તો કે પારિણામિક ભાવ છે અનાદિ અનંત. પારિણામિક ભાવ અનાદિ અનંત. ચલો જે સાધનીય સાંભળીએ છે, આ પાંચ સાંભળ્યું, પાંચ આંગળીના માધ્યમથી આપણે પાંચ ભાવ ઘટિત કર્યા, એ લોકોને તો ખ્યાલ છે, એક બે વાર સાંભળી પણ લીધું છે. આપણે જે નવા છે એ લોકોને કહી દઈએ, આ પાંચ આંગળીમાં પાંચ ભાવ ઘટિત થાય છે. જીતુભાઈ યાદ છે આપણે ચર્ચા કરી? શું યાદ, શું ચર્ચા કરી? આંગળી સૌથી સૌથી નાની, અરે પેલા આ આંગળી સૌથી નાની. તો ઔપચમિક ભાવ નો કાર જલ્દી જલ્દી, ઔપચમિક ભાવ નો કાર સૌથી નાનો એટલે આ આંગળીના આપણે ઔપચમિક ભાવમાં રાખી. પોઈન્ટ સમજાય છે? ઔપચમિક ભાવ બરાબર છે. હવે આ આંગળી છે, આની પછીની નાની આંગળી ની પછીની આંગળી, નાની આંગળી ની પછીની આંગળી, એ આંગળી આપણે કોઈને તિલક કરીએ, સમજાય છે, ચાંદલો કરીએ તો આ શુભ કે મંગળરૂપ છે બરાબર. તો એવી રીતના આત્મામાં શાયિક ભાવ કેવો છે? તો કે શાયિક ભાવ મંગળરૂપ છે ભાઈ, સમજાય છે. તો આ આંગળીને આપણે શાયિક ભાવમાં રાખીએ. આટલું સમજાયું બરાબર રૂપાબેન? હવે આંગળી સૌથી મોટી છે ને, વચ્ચેની આંગળી સૌથી મોટી છે ભાઈ, સમજાય છે. હવે અહીંયા થોડુંક શરીરક્ષમ વધી જાય, થોડું ધારણા જ્ઞાન વધી જાય, સમજાય છે. તો જીવને શું લાગે? હું પોઈન્ટ સમજાય છે. તો આને આપણે નાખ્યું શાયોક્ષમિક ભાવ, આને નાખ્યું આપણે શાયોક્ષમિક બરાબર. આટલું સમજાઈ ગયું. હવે કોઈની ઉપર ગુસ્સો આવ્યો હોય તો આપણે શું કે અંકિતાને જોઈ લેશું, સમજાય છે. તો કઈ આંગળી આપણે ફોરવર્ડ કરીએ? તો આ આંગળી કઈ છે? ઔદયિક ભાવ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો ઔદયિક ભાવ. અને 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 ઓલ ધ બેસ્ટ એક્ઝામ આપવા જાય ને તો શું કહીએ આપણે? તો આંગળી કઈ છે? અરે બોલો, આ આજે લાસ્ટ વિષય છે, લાસ્ટ લેક્ચર છે આનો. આઈ હોપ સો ઘરે કહીને આવી છું, પૂરું કરીને આવી હે. આ આંગળી કઈ છે? પારિણામિક ભાવ. ઓલ ધ બેસ્ટ, આ બેસ્ટ આંગળી છે, સમજાયું. કારણ કે પારિણામિક ભાવ એ કેવો છે? બેસ્ટ. ચલો આગળ હેગે ઉપાદે ની ચર્ચા કરીએ, પછી ચાક પર આવે. હેગે ઉપાદે, જલ્દી જલ્દી. ઔદયિક ભાવ, વેરી ગુડ, સંપૂર્ણપણે, બહુ સરસ, સમજાય છે. છોડવા લાયક હે, ઔદયિક ભાવ સંપૂર્ણપણે હે. પછી આગળ ચલો જલ્દી આગળ, ઔપચમિક ભાવ લો. ઔપચમિક ભાવ ક્રમ જોઈ લેજો. ઔપચમિક ભાવ તો પ્રગટ કર, ઔપચમિક ભાવ લઈ લો. ઔપચમિક ભાવ, પછી શાયિક ભાવ, અને શ્રદ્ધા અને ચારિત્ર નો શાયોક્ષમિક ભાવ. એટલે આપણે છૂટું પાડ્યું જ્ઞાન દર્શન અને વીર્ય અને શ્રદ્ધા અને ચારિત્ર. તો કયા કયા લીધા? ઔપચમિક, બોલો બોલો, ઔપચમિક, શાયિક અને શ્રદ્ધા ચારિત્ર નો શાયોક્ષમિક ભાવ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ. સમજાઈ ગયું? તો ઔદયિક આવી ગયો, ઔપચમિક આવી ગયો, શાયિક આવી ગયો અને શાયોક્ષમિક આવી ગયો બરાબર. તો પ્રગટ કરવા યોગ્ય ઉપાદે. અને પારિણામિક ભાવ બોલો, પારિણામિક ભાવ તો કે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદે. પોઈન્ટ સમજાય છે? અને શ્રદ્ધા જ્ઞાન અને નહીં, શ્રદ્ધા અને ચારિત્રને આપણે પ્રગટ કરવા યોગ્ય ઉપાદયમાં લીધો. તો જ્ઞાન દર્શન અને વીર્યનો શાયોક્ષમિક ભાવ શું છે? તો કે જ્ઞે છે, જાણવાયો. શાયોક્ષમિક જ્ઞાન જે છે, જે છે કે ઉપાદે છે બોલો? શાયોક્ષમિક જ્ઞાન. તો કે શાયોક્ષમિક જ્ઞાન જે છે, સમજાય છે. વધી ગયું, ઓછું થયું, વધ્યું, જે પણ થયું એ જ્ઞે છે, એ જાણવા યોગ્ય છે. એના બળ પર પોતાને માન માનવા યોગ્ય નથી. આટલું થઈ ગયું, એકદમ બરાબર. ચલો હવે આપણે ફાઈનલ રિવિઝન કરીએ છે. પાંચ ભાવની જે આપણે ચર્ચા ઘણા ટાઈમથી કરી રહ્યા છે એની આપણે ફાઈનલ ચર્ચા કરીએ બરાબર છે. હવે આપણે પહેલા ચાર્ટ પર આવી જઈએ. પહેલો ચાર્ટ આપણે લાસ્ટ ટાઈમ લીધો હતો બરાબર છે, એની હું બહુ ચર્ચા નહીં કરું, થોડીક ચર્ચા કરીને. આ પાંચે ચાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ, આમાં જેટલું બને એટલું આપણે એને સમરાઇઝ કરીને એડ કરવાની કોશિશ કરી છે. ઓકે, એકવાર આ ચાર્ટ તમને ખ્યાલમાં આવી જશે તો આખો વિષય એકદમ બરાબર સમજાશે. ચલો અધિક ભૂમિકા ન બનાવતા પહેલો ચાર્ટ આપણે લઈએ, જેમાં લખ્યું છે જે સૂત્ર આપણે બોલ્યા, એ તત્વાર સૂત્રનું જે સૂત્ર બોલ્યા એ સૂત્ર લખ્યું છે. એના પછી પહેલો ભાવ, આનો ક્રમ પણ ખ્યાલ છે બધાને કે આ સૂત્રનો ક્રમ આવી રીતના કેમ છે? ઔપચમિક, પછી શાયિક, પછી શાયોક્ષમિક, પછી ઔદયિક અને પછી આ સૂત્રમાં ક્રમ આવી રીતના પાંચ ભાવનો કેમ આપ્યો છે? કારણ કે ઔપચમિક ભાવના, ઔપચમિક ભાવની સંખ્યા, એમાં રહેવા વાળા જીવોની સંખ્યા સૌથી ઓછી, સમજાય છે. એના કરતા વધારે चालीस भाव एना करता वधारे चायोक्षमिक भाव एना करता वधारे ओदयिक भाव एना करता वधारे पारिणामिक भाव। तो आवी रीतना एक क्रमनी संख्यानी अपेक्षाए उमा स्वामी आचार्य देवे आ प्रकारे सूत्र लख्युं छे। बराबर, चलो जल्दी जल्दी आपणे पहला भाव पर आवीए। जे आपणे शरूआत करी हती जे भाव थी ए भाव छे ओक्षमिक भाव। ओक्षमिक भाव नी आपणे चर्चा जयारे प्रारंभ करी એની પહેલા આપણે એક બહુ સરસ વિષય લીધો હતો કે જે ઔક્ષમિક ભાવ એટલે જે પ્રથમ ઉક્ષમ ઔક્ષમિક ભાવ છે ને, ઔક્ષમિક ભાવ એ ઔક્ષમિક ભાવના બે ભેદ છે, જો અહીંયા લખ્યું છે બરાબર છે, બે ભેદ છે, કયા કયા? ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. અને ઔક્ષમિક સમ્યક્ત્વના પણ બે પ્રકાર છે, બરાબર છે. બહુ ડિટેલ નથી લખ્યું આમાં, આમાં ઓવરઓલ મોટી મોટી વાતો લખી છે. પણ ઔક્ષમિક સમ્યક્ત્વના પણ બે પ્રકાર છે, કયા કયા છે? પ્રથમોક્ષમ સમ્યક્ત્વ અને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ. બરાબર છે, પ્રથમોક્ષમ અને દ્વિતીયોક્ષમ. તો આપણે જે ઔક્ષમિક સમ્યક્ત્વની એટલે પ્રથમોક્ષમ સમ્યક્ત્વની ચર્ચા કરી, એની પહેલા આપણે એક બહુ સરસ વિષયની ચર્ચા કરી હતી કે આ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પાંચ લબ્ધી પૂર્વક પ્રગટ થાય. રિવિઝન કરાવું છું ખાલી. આપણે પહેલા આપણે શું લીધું હતું? પાંચ લબ્ધી, ક્ષાયોક્ષમિક, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ લબ્ધિ ને કરણ લબ્ધિ પૂર્વક પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, એની ચર્ચા કરી હતી. હવે જો આપ અહીંયા લખ્યું છે ભાવ, ફર્સ્ટ કોલમ છે, પછી એ ભાવ એટલે એ પર્યાય. અહીંયા 53 પર્યાયની વાત કરવાની છે, 50, કારણ કે ત્રણ તો પારિણામિક ભાવ રૂપે છે. તો 50 પર્યાયની એટલે 50 આત્માના ભાવોની, અસાધારણ ભાવ કે આત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યમાં ભાવો જોવામાં આવતા નથી, એવા 50 જીવના અસાધારણ ભાવની આપણે ચર્ચા હમણાં સુધી આટલા મહિનામાં કરી, 50 ભાવોની ચર્ચા. એ 50 ભાવમાંથી પહેલા બે ભાવની ચર્ચા શેમાં આવશે? તો કે આ ઔક્ષમિક ભાવમાં આવશે. બરાબર છે, એમાં કયા કયા બે ભાવ આવશે આત્માના? ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. હવે આપણને બધાને ખબર છે કે સમ્યક દર્શન એ કયા ગુણની પર્યાય છે, બીજી કોલમ ગુણની લખી છે. ઓવરઓલ તમને એક જ ચાર્ટમાં બધું જોવા મળશે, ગુણ પણ જોવા મળશે, એ ગુણની કઈ પર્યાય છે એ જોવા મળશે, એ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધીને ભાવ રહે છે એ જોવા મળશે, અને એ જયારે ભાવની ઉત્પત્તિ થાય છે ત્યારે કર્મમાં શું અવસ્થા બને છે એ પણ જોવા મળશે. બરાબર છે, તો ઓવરઓલ બધું એક જ ચાર્ટમાં આવી ગયું. બરાબર, તો શું કીધું? ઔક્ષમિક સમ્યક્ત્વ કયા ગુણની પર્યાય છે? બરાબર છે, ખ્યાલ છે. સમ્યક દર્શન, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય છે. બરાબર છે, તો ઔક્ષમિક સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય. હવે એમાં ગુણસ્થાન લખ્યા છે, કયા લેખા છે ગુણસ્થાન? 4 થી 11. તો 4 થી 11 સમજવા, લાસ્ટ ટાઈમ મેં કીધું હતું પણ બહુ ક્લિયરલી આ વાત નોટી કીધી છે, હમણાં કહું છું. 4 થી 11 ગુણસ્થાનમાં, 4 થી 11 ગુણસ્થાન દરમિયાન દેવ પ્રકારના સમ્યક્ત્વ આવી ગયા. પોઈન્ટ સમજાય છે? પ્રથમોક્ષમ પણ આવી ગયું અને દ્વિતીયોક્ષમ પણ આવી ગયું. હવે એમાં છૂટું પાડો, અગર તમે આપણે લાસ્ટ ટાઈમ છૂટું નહોતું પાડ્યું, આપણાનો અર્થ સમજ્યા હતા, પણ છૂટું પાડો તો 4 થી 11 કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી પ્રથમોક્ષમ હોય અને કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી દ્વિતીયોક્ષમ હોય? બોલો બોલો બોલો, જલ્દી જલ્દી. 4 થી, અરે વાહ, 4 થી 7 ની વચ્ચે પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે, 4 થી 7 ની વચ્ચે. અને 8 થી 11 ની વચ્ચે કયું હોય? તો કે દ્વિતીયોક્ષમ સમ્યક દર્શન હોય શકે, હોય જ એવું નહીં, હોય શકે. કોઈ સમજાય છે? બોલો બોલો જલ્દી જલ્દી, કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન? થોડું થિયરી છે પણ મજા આવશે, તમને ખ્યાલ આવશે કે ઓ આવા બધા ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે, આ બધી મારી ભવિષ્યની પર્યાયો છે, આ બધા મારા ભવિષ્યના ભાવો છે, આ બધા ભાવ રૂપે હું પરણવાનો છું. કોઈ સમજાય છે? આનંદ આવવો જોઈએ કે અરે આવા ભાવ રૂપે હું પરણવાનો છું. તો એમાં આપણે શું જોયું કે ચાયોગ કરે ઔક્ષમિક સમ્યક્ત્વ ટોટલ ગુણસ્થાન, ઓકે, એમાં બે ભેદ કયા કયા? પ્રથમોક્ષમ અને દ્વિતીયોક્ષમ. પ્રથમોક્ષમ 4 થી 7 ની વચ્ચે ક્યારે પણ થઈ શકે, બરાબર છે, ક્યારે પણ થઈ શકે, 4 થી 7 ની વચ્ચે. એટલે કોઈ જીવ પહેલા ગુણસ્થાનથી ડાયરેક્ટ 7માં ગુણસ્થાનમાં જઈને ડિરેક્ટલી પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે. શું કીધું? સમજાયું? એ નિયમ નથી કે પહેલામાંથી ચોથામાં જ આવશે, એવો નિયમ નથી કે પહેલામાંથી પાંચમાં, પહેલામાંથી ચોથામાં પણ આવી શકે, પહેલામાંથી પાંચમામાં, પહેલામાંથી સાતમામાં જઈને અનાદિ કાળી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્ય લઈને મુનિરાજ બારમાં હોય તો એ જીવ પ્રથમ વાર સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરે તો એ જીવ ડિરેક્ટલી પહેલા ગુણસ્થાન થી સાતમા ગુણસ્થાન માં જઈને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરતા દર્શન મોહનીય ત્રણ અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એવી ત્રણ કસાઈ ચોકડી નો ઉપક્ષમ કરીને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પ્રગટ કરે. બહુ લાંબુ થઈ ગયું, અહીં સમજાયું પણ શું બોલી ખ્યાલ આવે છે? તો આ પ્રકારે હજી આની પછી એટલે આનાથી કનેક્ટેડ વિષય આપણે લેવાનો વિચાર કર્યો છે ગુણસ્થાન, જે આ બધી વાતો એમાં પાછી રિવિઝનમાં આવશે, બહુ સરસ રીતે આવશે ગુણસ્થાનના માધ્યમ. ચલો થયું આટલું સમજાયું? તો ચાર થી અગિયાર માં બે પ્રકારના સમ્યક્ત્વ આવી ગયા અને પછી એમાં કર્મમાં શું લખ્યું છે? દર્શન મોહ અને ચારિત્ર મોહનીય કર્મનો શું થાય છે? ઉપશમ. હવે બધા શબ્દોથી આપણે પરિચિત છે. ઉપશમ એટલે એ કર્મ નીચે દબાયેલા છે એટલે હમણાં એનો ઉદય નથી, અનઉદય છે, ઉપશમિત છે. ચલો આગળ. હવે આ કહ્યું તો આપણે લાસ્ટ ટાઈમ થોડું ફાસ્ટ જાઉ છું. હવે ઔક્ષમિક ચારિત્ર, બરાબર? ઔક્ષમિક ચારિત્ર ની જે પ્રાપ્તિ છે, પ્રાપ્તિ એટલે એની પૂર્ણતા, એની પૂર્ણતા થાય છે અગિયારમાં ગુણસ્થાનના પહેલા સમય. કયા ગુણસ્થાને? અગિયારમાં ગુણસ્થાનના પહેલા સમય ઔક્ષમિક ચારિત્ર ની પ્રાપ્તિ થાય છે, જેમાં લખ્યું છે ને અગિયારમું ગુણસ્થાન, હા, અને જેમાં ચારિત્ર મોહનીય ની કેટલી? તો કે 21 પ્રકૃતિનો શું થાય છે? ઉપશમ. સાતનો તો પહેલા ઉપશમ ક્યારે થયો? સાતનો ઉપશમ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કર્યું ત્યારે. ક્યારે કર્યું દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ? ક્યારે કર્યું? સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં સાતિશય અપ્રમત્તમાં દ્વિતીયોક્ષમ સમ્યક્ત કર્યું. કોણે કર્યું? જે મુનિરાજ સાયોક્ષમિક સમ્યક્તિ હતા અને શ્રેણીની પહેલા શ્રેણીમાં સાયોક્ષમિક સમ્યક્ત્વ સહિત ન જઈ શકવાના કારણે યા તો એ સાયોક્ષમિક સમ્યક્ત્વ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ ઓર સાઈક સમ્યક્ત્વ. તે દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં થાય છે, જેમાં સાત પ્રકૃતિનો બોલો ઉપશમ. સાત કઈ? દર્શન મોહ ત્રણ, અનંતાનુબંધી ચાર, અને એ સાત નો ઉપશમ થતા દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ થયું. અને હવે 28 માંથી સાત નો ઉપશમ થયો તો કેટલી રહી? તો 21 નો ઉપશમ ક્યારે થાય છે? 21 નો તો કે 11મા ગુણસ્થાન ના પહેલા સમય 21 નો ઉપશમ સમજાય છે. 9મામાં 20 અને 10મામાં 1 અને 8મામાં શું થાય છે? કે એ ઉપશમ ની તૈયારી થાય. એકચ્યુઅલી ગુણસ્થાન ભણવાની જરૂર બધું ગુણસ્થાન નું પણ ભણાવી દીધું છે. ગુણસ્થાન નું શું ભણાવ્યું? પોઈન્ટ સમજાય છે? ચલો, તો આ પ્રકારે 21 પ્રકૃતિનો શું થયો? ઉપશમ થયો. કયા ગુણસ્થાનમાં? બધાને ખ્યાલ આવે છે? મજા આવે છે કે હાર પડે છે? ઉપરથી જાય છે એવું નથી થતું ને હવે? હા ચલો, જેટલું સમજાય એટલું વારંવાર સાંભળશો તો એકદમ વધારે સમજાશે. ચલો આ થઈ ગયું. તો આ પહેલો ચાર્ટ 21 પ્રકૃતિના નામ આપ્યા છે. કઈ કઈ? કઈ કઈ? તો કે ચાર અપ્રત્યાખ્યાન, ચાર પ્રત્યાખ્યાન, ચાર સંજ્વલન અને 9 નોટન. આવી રીતના મોહનીય કર્મનો આખો ચાર્ટ આપણા ખ્યાલમાં એકદમ બરાબર હોવો જોઈએ. મોહનીય કર્મના બે ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહના 3 ભેદ અને ચારિત્ર મોહના 25 ભેદ. અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાન 4, પ્રત્યાખ્યાન 4, સંજ્વલન 4 એમ 16 અને 9 નો કચાય એમ 21. તો મોહનીય કર્મનો આખો ચાર્ટ આપણને ખ્યાલમાં હોવો જોઈએ, કારણ કે 11 અને 12મા ગુણસ્થાન સુધી આપણે ખાલી મોહનીય કર્મની ચર્ચા કરતા આવ્યા. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો હવે આપણે બીજો ચાર્ટ લઈએ. સમજાય છે? બીજો ચાર્ટ કયો છે? ઔક્ષમિક સાયિકો ભાવ, એટલે સાયિક ભાવ. કઈ આંગળી? સમજાય છે? હવે નામ પણ હશે, બધા આંગળી નામ છે ને? હા, તો કઈ? અનામિકા. હા, અનામિકા. ચલો આ આંગળી બરાબર છે. હવે જો સાયિક ભાવ, આ બહુ સરસ ચાર્ટ છે. સાયિક ભાવનો ચાર્ટ બહુ સરસ છે. શું છે એમાં? સાયિક ભાવના કેટલા ભેદ છે? પહેલા શું લખ્યું છે બ્રેકેટમાં? 9. આ તો ખ્યાલ છે ને બધાને? સાયિક ભાવના 9 ભેદ છે. હવે એની બાજુમાં એની પરિભાષા લખી છે, કર્મના ક્ષયના કર્મના ક્ષયના કારમાં થવા વાળા જીવના પરિણામોને ક્ષયિક ભાવ કહે. કર્મનો શું થયો? ક્ષય થયો. અને જે સમય કર્મનો ક્ષય થાય છે એ સમય સંસાર છે, કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આવું કેમ થયું? આવું કોને ગોઠવ્યું? તો એ વ્યવસ્થા જ એવી છે. તો જે સમય કર્મનો ક્ષય થાય છે એ સમય જીવમાં થવા વાળો જે ભાવ છે એ ભાવ કયો ભાવ કહેવાશે? શારીરિક ભાવ. હવે એ ભાવ કેટલા ગુણોમાં થઈ શકે? શારીરિક ભાવની ઉત્પત્તિ કેટલા ગુણોની પર્યાય શારીરિક ભાવ રૂપે પરિણમી શકે? જોયા વગર બોલી શકો કોઈ? તો કે નવ. અને સાયલન્ટમાં સુખ સમજાય છે, નવ અને દસ ની પર્યાય સુખ સમજાય છે. તો નવ ગુણોની પર્યાય, આત્માના નવ ગુણોની પર્યાય શારીરિક રૂપે પરણમે છે, પૂર્ણતા રૂપે પરણમે છે, એની પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે. જેટલી અંદરમાં શક્તિ હતી એ શક્તિ પૂરેપૂરી પર્યાયમાં વ્યક્ત થઈ ગઈ, એનું નામ શારીરિક ભાવ. જલ્દી જલ્દી બોલો, શું બોલી હું? જે શક્તિ હતી એ શક્તિ પૂરેપૂરી પર્યાયમાં વિકાસ પામે છે, પૂરેપૂરી પ્રગટ થઈ, એ શક્તિની વ્યક્તિ 100% પ્રગટ થઈ, સમજાયું? તો એનું નામ કેવો ભાવ છે? શારીરિક ભાવ. તો આપણે શું વાત કરી હતી કે શારીરિક ભાવની શરૂઆત ક્યારથી થાય છે? ચોથાથી થઈ શકે. થઈ શકે એટલે અહીંયા ગુણસ્થાનમાં ચોથું નથી, થઈ શકે, સમજાય છે. પણ ખરેખર શારીરિક ભાવની જે પૂર્ણતા છે, નવે નવ શક્તિની પરિપૂર્ણ શુદ્ધતા ક્યારે પ્રગટ થાય છે? તો કે 13માં ગુણસ્થાનના પહેલા સમય. હવે જો આગળ શારીરિક ભાવના નવ ભેદ કયા કયા છે? શારીરિક દર્શન, શારીરિક જ્ઞાન. હવે આ થોડાક યાદ રાખવા પડશે, એને સમજશો તો એકદમ ખ્યાલ આવશે, બરાબર? શારીરિક દર્શન, શારીરિક જ્ઞાન, શારીરિક સમ્યક્ત્વ, શારીરિક ચારિત્ર, પછી શારીરિક દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. સમજાઈ ગયું? હવે કયા ગુણો, કયા ગુણો ની આ પર્યાયો છે? તો શારીરિક દર્શન ઇઝી, શારીરિક દર્શન દર્શન ગુણ ની પર્યાય, શારીરિક જ્ઞાન જ્ઞાન ગુણ ની પર્યાય, શારીરિક સમ્યક્ત્વ શ્રદ્ધા ગુણ ની પર્યાય. પહેલા આપણે શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય જોઈ હતી? ઔક્ષમિક સમ્યક્ત્વ. હવે શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય આવી? શારીરિક સમ્યક્ત્વ. આ શ્રદ્ધા ગુણ ની પર્યાયો છે, આ શ્રદ્ધા ગુણ માં થતા ભાવો છે. પોઈન્ટ સમજાય છે? તો હવે આપણે અહીંયા શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય જોઈ? શારીરિક સમ્યક્ત્વ. કયા ગુણસ્થાન માં થઈ શકે? તો કે ચોથામાં. શારીરિક સમ્યક્ત્વ ચોથામાં થઈ જાય, થઈ શકે. એટલે શ્રદ્ધા ગુણ ની પરિપૂર્ણ શુદ્ધ દશા ચોથામાં થઈ શકે, જેમાં દર્શન મોહ ની ત્રણ અને અનંતાનું વંદી ની ચાર પ્રકૃતિઓનો એવો મૂળ માંથી ક્ષય થયો, એવો મૂળ માંથી આચાર્ય દેવ કે છે અમે ઉખેડી ફેંક્યો કે પાછો હવે એવો મોનો ભાવ ઉત્પન્ન થવાનો નથી. એવો શારીરિક સમ્યક્ત્વ નો ભાવ ચતુર્થ ગુણસ્થાન માં થઈ શકે. બોલો, અમારા નરક માં કોણ છે? શિણિક રાજ. કયા સમ્યક્ત્વ સહિત છે? કયા સમ્યક્ત્વ સહિત છે? શારીરિક સમ્યક્ત્વ. અને નરકમાં હોવા છતાં પણ પ્રતિ સમય તીર્થંકર નામ કર્મનો આશ્રય થાય. બોલો, વિચાર કરો. તો શારીરિક સમ્યક્તિ એ ચતુર્થ ગુણસ્થાનમાં થઈ શકે, બરાબર છે? હવે એક નિયમ છે, શારીરિક સમ્યક્તવ કેવડી ભગવાનના પારમૂલ્યમાં થઈ શકે, સમજાય છે? શૈણિક રાજાએ કેવડી ભગવાનના સમોચનમાં શારીરિક સમ્યક્તવ કર્યું હતું અને પછી કેરી ફોરવર્ડ થઈ શકે? કેરી ફોરવર્ડ થઈ શકે નરકમાં? થઈ શકે કેરી ફોરવર્ડ કે નરકમાં છૂટી જાય? છૂટી જાય, નરકમાં ન છૂટે. અરે શારીરિક સમ્યક્તવ જેને કહેવાય કે જે ક્યારે છૂટે નહીં. કેમ? કારણ કે દર્શન મોહ અને અનંતાનું બંદી નો મૂળ માંથી. પોઈન્ટ સમજાય છે? ચલો આગળ. શારીરિક ચારિત્ર કયા ગુણ ની પર્યાય છે? ચારિત્ર ગુણ ની પર્યાય છે. અને આગળ આત્મામાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એવા પાંચ ગુણ છે, એની પાંચ પર્યાય શારીરિક દાન, શારીરિક લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ કયા ગુણસ્થાનમાં થાય છે એ આપણે જોઈએ. હવે ગુણસ્થાનમાં આવી જઈએ. બે કોલમ થઈ ગઈ, ભાવની કોલમ થઈ ને ગુણોની કોલમ થઈ. કેટલા ગુણ આવ્યા? દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય અને સાયલન્ટમાં સુખ ગુણ તો છે, બરાબર છે? હવે આપણે ગુણસ્થાનની વાત કરીએ તો શારીરિક દર્શન, શારીરિક દર્શન સમજાય છે એટલે કેવળ દર્શન, એનો બીજો અર્થ શું છે? કેવળ દર્શન કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? તેરમાં, પછી ચૌદમાં પણ રે અને સિદ્ધ દશામાં પણ રે. એટલે એના ગુણસ્થાનમાં લખ્યું છે 13, 14 અને 6. સરળ છે ને? જે સરળ સમય છે થોડું જલ્દી કરું છું, પછી કદાચ ઔદ્યોગિક ભાવમાં થોડી શાયોક્ષમિક અને ઔદ્યોગિક ભાવમાં થોડી ચર્ચા કરવી પડે. હવે આગળ શાયિક જ્ઞાન. તો જ્ઞાન કયા ગુણમાં? શાયિક જ્ઞાન, કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા, પૂર્ણ જ્ઞાન. કયા ગુણસ્થાનમાં? તો કે 13માં ગુણસ્થાનમાં પ્રગટ થાય છે અને સિદ્ધ દશામાં અનંતકાળ રહે છે. તો બે પર્યાયની વાત કરી. કઈ દર્શન અને જ્ઞાનની પૂર્ણતા કયા ગુણસ્થાનમાં? 13માં ગુણસ્થાનના પહેલા સમય. હવે જો આગળ શાયિક સમ્યક્ત્વ. શાયિક સમ્યક્ત્વ એટલે એ શ્રદ્ધા ગુણની પર્યાય. કયા ગુણસ્થાન? તો કે 4 થી સિદ્ધ દશા સુધી હોઈ શકે. અગર કોઈને પ્રગટ થયું તો 4 થી સિદ્ધ દશા સુધી હોઈ શકે. વાહ, સમજાયું અમે શું કીધું? સિદ્ધ ભગવાનને જેવી શ્રદ્ધા, જેવી પ્રતીતિ સિદ્ધ ભગવાનને વર્તે છે, એવી જ પ્રતીતિ ચતુર્થ ગુણસ્થાન વાળા નરકમાં રહેવા વાળા જીવની છે. એમાં કોઈ અંતર તેમાં અંતર નથી. પ્રતીતિમાં, શ્રદ્ધામાં, સમજાય છે? કોઈ અંતર નથી. શ્રદ્ધા એવું શુદ્ધ નિર્મલ છે જેવું નિર્મલ સિદ્ધ ભગવાનનું છે. નરકના જીવને બોલો, વિચાર કરો, નરકના જીવને એવું જ શુદ્ધ શ્રદ્ધા છે. 100% શ્રદ્ધાનું કાર્ય પૂરું થયું. હવે આગળ શાયિક ચારિત્ર. જરા શાયિક શબ્દ પણ આપણે જોઈએ, દેખાય એમ રાખજો. શાયિક ચારિત્ર, ચારિત્રમાં કયું ભેદ છે? શાયિક ચારિત્ર કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? કયા ગુણસ્થાનમાં પ્રગટ થાય? શાયિક ચારિત્ર 12માં ગુણસ્થાનમાં પ્રગટ થાય. શાયિક ચારિત્ર તેમાં શું લેવાનું? હવે પાછું જે 21 પ્રકૃતિનો ઉપશમ શ્રેણીમાં ઉપશમ થયો હતો, એ જ 21 પ્રકૃતિનો શપક શ્રેણીમાં ક્ષય થતા 12માં ગુણસ્થાનમાં, 11મું ગુણસ્થાન ન આવતા 12માં ગુણસ્થાનમાં શું પ્રગટ થયું? શાયિક ચારિત્ર. થોડું કન્ફ્યુઝન થઈ શકે, પણ અગર તમે એકદમ પ્રોપર છૂટું પાડીને એક એક ગુણનું પરમન સમજશો તો નહીં થાય. બે ચાર વાર રિવિઝન કરશો તો 100% નહીં. ચલો, શાયિક ચારિત્ર 12માં, શાયિક જ્ઞાન 13માં, શાયિક દર્શન 13, અને શાયિક ચારિત્ર 12માં. તો ચારિત્રની પૂર્ણતા પહેલા થઈ કે જ્ઞાનની પૂર્ણતા પહેલા થઈ? ચારિત્ર. અને ચારિત્રની પૂર્ણતા થાય એની પહેલા શ્રદ્ધાની પૂર્ણતા. પોઈન્ટ સમજાય છે? એટલે શરૂઆત બધા જ ગુણોની શુદ્ધતાની શરૂઆત એક સાથે થઈ, પણ પૂર્ણતાનો ક્રમ જેટલા રેસમાં બધા બાળકો દોડવાનું એક સાથે ચાલુ કરે ને, અરે બોલો, દોડવાનું એક સાથે ચાલુ કરે, પણ જે ડેડલાઈન હોય એમાં અલગ અલગ ટાઈમે. આ બતાવે છે કે એક જ દ્રવ્યમાં રહેવા વાળા ગુણોની પણ અંદરમાં કેટલી સ્વતંત્રતા છે. તો બે દ્રવ્ય જે અલગ અલગ જાતિનો હોય એની સ્વતંત્રતા કેમ સ્વીકારી નથી શકતા? એ અંદરમાં રહેવા વાળા ગુણોની પણ સ્વતંત્રતા છે. સમજાય? શ્રદ્ધા કે હું પૂરો થઈ ગયા, તું ક્યારે પૂરો થઈશ? તું પૂરો થઈ ગયો, થઈ ગયો, હું થઈશ મારા રીત જયારે થવાનું. ખ્યાલ આવે છે? તો ચારિત્ર થઈ ગયું 12માં પૂર્ણ, અને 13માં જ્ઞાન, દર્શન, વીર્ય, લાભ, ભોગ, ઉપભોગ અને એ જે બધા ગુણો છે એની પૂર્ણતા 13માં ગુણસ્થાનમાં થાય છે. આટલું સમજાયું? હવે આગળ તો લખો અહીંયા 12, 13, 14 અને સિદ્ધ દશા અને ચારિત્ર મોહની 21 પ્રકૃતિનો છે, બરાબર. એની ઉપર આપણે કેવળ જ્ઞાનની વાત કરી, કેવળ દર્શનની વાત કરી, તો કેવળ દર્શન પ્રગટ થતા કર્મ કયો જશે? દર્શનાવણી. અને કેવળ જ્ઞાન થતા જ્ઞાનાવણી. તો આખી લાઈન આવી ગઈ, કેવળ જ્ઞાન થતા જ્ઞાનાવણીય કર્મનો અને કેવળ દર્શન થતા દર્શનાવણીય કર્મનો શું થાય છે? ક્ષય થાય છે. અને શાયિક સમ્યક્ત્વ થતા દર્શન મોહ અને અનંતાનુબંધી 4નો ક્ષય, અને શાયિક ચારિત્ર થતા 21 પ્રકૃતિ શેષ હતી એનો ક્ષય, અને હવે શાયિક દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય પ્રગટ થતા અંતરાય કર્મનો ક્ષય. તો કેટલા કર્મ આવી ગયા? 4 ઘાતી કર્મના અભાવમાં 9 કેવળ લબ્ધિ પ્રગટ થાય છે 13માં ગુણસ્થાનના પહેલા સમયે. નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય છે, ચાર ઘાતી કર્મ ના અભાવમાં આ નવ આવી નિર્મળ શુદ્ધ પર્યાય પ્રગટ થાય. અને સુખ તો કે ત્યાં અનંત સુખ પ્રગટ થાય, કારણ કે અનંત જ્ઞાન અને અનંત સુખ એ બે એક સાથે પ્રગટ થશે. બરાબર આટલું થઈ ગયું? તો આ ચાર્ટ થઈ ગયો એકદમ બરાબર, સાઈક ભાવ નો ચાર્ટ થઈ ગયો. કેટલા કેટલા ગુણ લીધા? 10. કેટલી પર્યાય? 10. કેટલા ભાવ? 10. અને કેટલા કર્મ? તો કે ચાર. ચાર ઘાતી કે અઘાતી? ઘાતી કર્મ નો ક્ષય થાય છે. બરાબર છે. હવે ગુણસ્થાન, શાયિક ભાવના ગુણસ્થાન ક્યાંથી ક્યાં? તો કે ચોથા ગુણસ્થાન થી સિદ્ધ. તો ગુણસ્થાન આવી ગયું, કર્મ આવી ગયું, ગુણો આવી ગયા અને એના ભાવોની ચર્ચા પણ આવી ગઈ. તો બીજો ચાર્ટ થઈ ગયો બરાબર, પહેલો અને બીજો બે થઈ ગયા. હવે ત્રીજો ચાર્ટ લઈએ. કયો છે આ? બધું કર્યું છે આપણે, એક રિવિઝન કરીએ છીએ ઓવરઓલ. ઓકે, સાયોક્ષમિક ભાવ. સાયોક્ષમિક ભાવના કેટલા ભેદ છે? આધાર ભેદ છે, બધાને ખ્યાલ છે. ચલો જલ્દી જલ્દી પેલા હું પ્રશ્ન પૂછું છું એના જવાબ આપો. ઓવરઓલ સાયોક્ષમિક ભાવ, એના જે સાયોક્ષમિક ભાવ ઇઝ અ વેરી બ્રોડ વર્ડ. સાયોક્ષમિક ભાવ ઇન્ક્લુડ બહુ બધા ગુણોનું પરિણમન છે એમાં. અને એમાં આપણે મુખ્ય આપણે છૂટું પણ પાડ્યું ને, જ્ઞાન દર્શન વીર્ય. આ વીર્ય બોલું ને, વીર્ય જયારે આપણે વીર્ય બોલીએ ને, જ્ઞાન દર્શન વીર્ય, તો વીર્યમાં બીજા ચાર ગર્ભિત સમજી લેવાના, દાન લાભ ભોગ અને ઉપભોગ. હા ને, બધું આખું બોલવા કરતા જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ, જ્ઞાન દર્શન વીર્યનો ઉઘાડ એમ બોલીએ ને આપણે, બોલીએ કે નહીં? હા, તો જ્ઞાન દર્શન વીર્યમાં ભોગ ઉપભોગ અને લાભ, દાન લાભ ભોગ ઉપભોગ પણ સમજી લેવાના. તો જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય અને શ્રદ્ધા અને ચારિત્ર, આટલું સમજાયું? શ્રદ્ધા અને ચારિત્ર, જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય, આટલા ગુણોનો સાયોક્ષમિક ભાવ પણ થાય. જેનું સાયુક થાય છે ને, સાયોક્ષમિક પણ થાય. પોઈન્ટ સમજાય છે? પણ સાયોક્ષમિક ભાવ વધારે છે સંખ્યામાં. કેટલા છે? 18. અને સાયિક ભાવ કેટલા હતા? 9. એવું કેમ? આ તો મને હમણાં પ્રશ્ન આવ્યો, મને ઉત્તર નથી ખબર, તમે કહો. એટલે ખબર તો છે, પણ જો પ્રશ્ન સમજાયો મારો? પ્રશ્ન શું આવ્યો મને? કે આપણે ગુણો તો સેમ રાખ્યા, જે સાયિક ભાવમાં ગુણતા એવી સાયોક્ષમિક ભાવમાં ગુણ છે, ગુણ અલગ થોડી હોય શકે. પોઈન્ટ સમજાય છે? જે ગુણોનું સાયોક્ષમિક પણ હતું એ જ ગુણોનું સાયિક પણ થયું. સમજાય છે? તો સાયિક ની સંખ્યા ઓછી કેમ અને સાયોક્ષમિક, અને ઓછી નહીં, સાયિક છે 9 અને સાયોક્ષમિક 18 છે. ના 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 ના, વેરી ગુડ. સમજાય છે? કારણ કે સાયોક્ષમિક ભાવમાં વી આર કવરિંગ મોર ગીવ. સાયિક ભાવમાં આપણે લીધું અરિયંત અને સેજ, અને સાયોક્ષમિક ભાવ, મને આન્સર આવડી ગયો, સાયોક્ષમિક ભાવમાં વી આર કવરિંગ નિગોથી લઈને 12મા ગુણસ્થાન સુધીના છદમત. કારણ કે સાયોક્ષમિક ભાવ, અગર એમ પૂછ્યું કે કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન, સાયોક્ષમિક ભાવ 1 થી 12, તો 1 થી 12 માં કેટલી કેટેગરીના જીવો આવ્યા? નિગોદરા પણ આવ્યા, પછી સમ્યક દ્રષ્ટિ પણ આવ્યા, અને પછી પંચમ ગુણસ્થાન વાળા અણુવ્રતિ આવ્યા, અને પછી 6મા 7મા ઝૂલવાળા મુનિરાજે આવ્યા, અને શ્રેણી ચડવા વાળા મુનિરાજે આવ્યા, અને 12મા ગુણસ્થાનમાં યથાક્યા ચારિત્ર પ્રગટ કરવા વાળા છદમત મુનિરાજ પણ આવ્યા. ભાઈ બહુ બોલું છું એટલે બહુ લાંબુ થઈ જાય છે, બહુ બોલું છું નહીં, બહુ લાંબુ થઈ જાય છે. ઈઝી છે ને, સમજાય છે ને, ખ્યાલ આવે છે? એટલે સાયોક્ષમિક ભાવ ઇઝ મોર બ્રો. રોજ એમાં ઘણા બધા જીવો આવે. અગેન, સાયોક્ષમિક ભાવના ગુણસ્થાન 1 થી, સાયોક્ષમિક ભાવના ભાવમાં રહેવા વાળા જીવને આગમમાં શું કીધું છે? છદમસ્ત છે. અને છદમસ્તમાં છદમસ્તમાં ક્યાંથી ક્યાં આવી ગયા? નિગોતી લઈને 12મા ગુણસ્થાન વાળા ઉત્તમ અંતર આત્મા એવા મૌનીય કર્મના અભાવમાં પ્રાપ્ત પૂર્ણ વિતરાગતા સહિત પણ છદમસ્ત, કારણ કે 3 ઘાતી કર્મનો હજી ત્યાં સદભાવ છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એના આખા આખા નામ આપણે જયારે ગુણસ્થાન ભણશું ને, ત્યારે આપણે 11મા ગુણસ્થાનનું આખું નામ જોશું. સમજાય છે? આપણે આપણું નામ 3માં લખીએ ભાઈ, સમજાય, જયતી ભવ્ય મહેતા, તો 3માં પતી જાય. પણ 11મા ગુણસ્થાનનું નામ 3માં નહીં પતે, બીજા 2 હજી આવશે, એટલે એટલું લાંબુ નામ છે. વિચ એ નામ સેલ્ફ આપણને એક એક અવસ્થા બતાવશે. હું હમણાં નથી કહેતી કારણ કે ગુણસ્થાન માટે કંઈક તો બાકી રાખું ને, હા તો ગુણસ્થાનમાં કહીશ, બરાબર છે. હવે આગળ જુઓ શું આવ્યું આમાં. હવે શાયોક્ષમી ભાવના 18 વેદ. હવે 18 વેદ ને કેવી રીતના ડિવાઈડ કર્યા છે? ગુણો સેમ રહેશે. અગેન ગુણ કયા? ગુણ કયા? જ્ઞાન દર્શન વીર્યમાં પાસ, જ્ઞાન દર્શન વીર્ય અને શ્રદ્ધા અને ચારિત્ર. ગુણ એટલા છે, પણ એના ભાવોની વેરાયટી જો. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું, કારણ કે હમણાં આપણને કયો ભાવ છે? સાઈસ નથી, સમજાય છે. હમણાં આપણને ધર્મની શરૂઆત ન થઈ તો ઔક્ષમિક પણ નથી, પારણામિક તો છે અને ઔદૈક તો આપણને પ્રિય છે. પોઈન્ટ સમજાય છે? પણ આપણી પાસે ઔદૈક અને પારણામિક ભાવની વચ્ચે પ્રજ્ઞા સિંહ પટકી શકે એવો એક સાધનરૂપ ભાવ છે. સાધનરૂપ ભાવનું નામ છે શાયોક્ષમ. જો અધ્યાત્મ નહીં આની સાથે નહીં જોડીએ તો મજા નહીં આવે. અરે શાયોક્ષમી ભાવ એટલે તો હથિયાર છે, સાધન છે, લક્ષણ છે, પ્રજ્ઞાસિની છે, સમજાય છે. કારણ છે કે જેના વડે હું ઔદૈક ભાવ ને પારણામિક ભાવની વચ્ચે ભિન્નતા કરીને ધર્મમય ઔક્ષમિક ભાવ અને શાયિક ભાવની પ્રાપ્તિ કરી શકવામાં સમર્થ. ચાલો લેટ કમ ટુ ધ 18 ભેદ. જલ્દી જલ્દી આપણે એક એક લાઈન આખી કરીએ એટલે પૂરું થશે. એક એક લાઈન. પહેલો દર્શન ગુણ, પહેલો શું છે? હા, ભાવ કયા છે? ત્રણ. દર્શન સંબંધિત 3 ભાવ આવી ગયા ને. બોલો હવે શાયિક ભાવમાં દર્શન સંબંધિત કેટલા ભાવ હતા? એક જ હતો, સમજાય છે. હવે આવી રીતે ડિફરન્સ કરવાનું કે શાયિક ભાવમાં દર્શન સંબંધી શાયિક દર્શન જ્ઞાનાવણી દર્શનાવણીનો ક્ષય થયો ને એની સામે શાયિક દર્શન પ્રગટ થયું, જે દર્શન ગુણની પૂર્ણ શુદ્ધ પર્યાય. પણ દેટ ઇઝ નોટ ધ કેસ ઇન શાયોક્ષમ. તો શાયોક્ષમિકમાં કેટલા ભેદ થઈ ગયા? દર્શન સંબંધી શાયોક્ષમિકના 3 ભેદ થયા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને પોઈન્ટ સમજાય છે. કારણ કે આ ઇન્દ્રિય સહિત જીવની વાત છે, છદ્મસ્ત્રીની વાત છે. હવે આપણે ચક્ષુ અચક્ષુ અવધિમાં ડિટેલમાં નથી જતા, એ આપણે આગળ જશું. પરંતુ દર્શન સંબંધી 3 ભાવ કયા કયા? ચક્ષુ અચક્ષુ અને તો એક બાજુમાં લખ્યું છે ગુણની કોલમમાં દર્શન ગુણ, અને એનો શાયોક્ષમિક ભાવ ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન. દર્શન ગુણનો શાયોક્ષમિક ભાવ એમ પૂછું તો બોલો ચક્ષુ અચક્ષુ, અને દર્શન ગુણનો શાયિક ભાવ એમ પૂછું તો કેવળ દર્શન. વેરી ગુડ. અને દર્શન ગુણનો ઔક્ષમિક ભાવ એમ પૂછું તો દર્શન ગુણનો ઔક્ષમિક ભાવ એમ પૂછું તો દર્શન ગુણમાં અને જ્ઞાન ગુણમાં ઔક્ષમિક ભાવ હોય જ ન શકે, કારણ કે દર્શન જ્ઞાન વીર્ય આદિનો ઉપશમ ક્યારે પણ. પોઈન્ટ સમજાય છે? દર્શન ગુણ કહું છું, શ્રદ્ધા ગુણ નથી કહેતી. શ્રદ્ધા ગુણનો પૂછું તો આવશે, પણ દર્શન ગુણનો ઔક્ષમિક ભાવ અને જ્ઞાન ગુણનો ઔક્ષમિક ભાવ નો આવે ભાઈ. એટલે ઔક્ષમિકમાં ખાલી 2 જ ગુણ છે, શ્રદ્ધા અને ચાન. સમજાય છે? શ્રદ્ધા અને ચાન. ચલો આગળ. તો દર્શન ગુણ અને એની 3 દશા, ચક્ષુ અચક્ષુ અને અવધિ. ગુણસ્થાન થાય છે? ક્લિયર? ક્લિયર થાય છે? ચાર્ટ ના માધ્યમથી ગુણસ્થાન તો ચક્ષુ અચક્ષુ અવધિ જે દર્શન છે, દર્શન ગુણ નું પરમન છે, એ ક્યાં સુધી રહી શકે? તો કે 12મા ગુણસ્થાન સુધી રહેશે, બરાબર. અને આગળ દર્શન વર્ણીય કર્મ નો શું લેવાનું? ક્ષયોક્ષમ. હવે શયોક્ષમ ભાવ વખતે જે શયોક્ષમ શબ્દ છે, એ શયોક્ષમ ની પરિભાષા, એ શયોક્ષમ શબ્દ ને છૂટું પાડીને શય ઉદય ઉપશમ અને પછી એની પરિભાષા વર્તમાન, બોલું ને? બોલું ને કે ના બોલું? વર્તમાન કાલીન સર્વગાતી કર્મ નો ઉદિયા ભાવી શય સ્પર્ધક, સર્વગાતી સ્પર્ધકો નો ઉદિયા ભાવી ભવિષ્યકાલીન એ સ્પર્ધકોનો સદવસ્થારૂપ ઉપશમ અને વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિનો ઉદય. આ 3ની મિશ્ર દશાનું નામ શું છે? ક્ષયોક્ષમ. હવે એમાં નથી જતી, ડરતા નહીં, ગભરાતા નહીં, પણ થોડુંક ખ્યાલમાં રાખજો, બરાબર છે. એ પરિભાષા નો આવડે તો કાંઈ નહીં. આપણે હજી ગુણસ્થાનમાં એને ઈઝી કરીને હજી આપણે એને શીખવાનો પ્રયત્ન પાછો આપણે બોર્ડના માધ્યમથી કરશું. હવે આવી ગયું આ તો દર્શનાવાની કર્મનો સિમ્પલ શું છે? ક્ષયોક્ષમ. કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી? અને દર્શનાવાની કર્મનો ક્ષય થઈ શકે? ક્ષય ક્યારે થાય? તેરમા વર્ષમાં. વેરી ગુડ. અને દર્શનાવાણીએ કર્મ નો સંયોગક્ષમ રાખ્યો. દર્શનાવાણીએ કર્મ નો ઉદય જલ્દી જલ્દી સેમ એક થી બાર, કારણ કે આમાં આવી ગયું ને ચઈ ઉદય ઉપક્ષમ, તો એક થી બાર માં એનો સંયોગક્ષમ હોય છે. ચલો આગળ જ્ઞાન ગુણ. હવે આ થોડું ટ્રિકી છે સમજવાનું, ઓકે? હવે આને આપણે સમજશું. જો હવે સેકન્ડ શું આવી ગયું, જ્ઞાન ની બે કોલમ છે, સેકન્ડ કોલમ અને થર્ડ કોલમ એ જ્ઞાન સંબંધી છે. વિચ કવર સાત ભાવ, જ્ઞાન સંબંધી ચાર અને અજ્ઞાન સંબંધી ત્રણ. હવે એક એક વાત ધ્યાનથી સાંભળશો. જે આમાં સેકન્ડ કોલમમાં ફર્સ્ટ વર્ડ છે ત્રણ અજ્ઞાન. અહીંયા હવે આ સમજો ધ્યાનથી, હા, પાછું અહીંયા અજ્ઞાન નો અર્થ શું છે? હું બ્રેકેટમાં લખવાનું ભૂલી ગઈ છું, લખી લઈશ, તમે લખી લેજો. અજ્ઞાન નો અર્થ અહીંયા મિથ્યા જ્ઞાન નીચે લખ્યું છે, જો કે નીચે લખ્યું છે કુમતી, કુશ્રુત અને કુઅવતી. ધીસ ઇન્ડિકેટ અહીંયા કેમ કરું છું, કારણ કે અજ્ઞાન નો એક ભેદ આગળ ઔદૈત ભાવમાં પણ આવે છે. ઔદૈત અજ્ઞાન અને આ સાયોક્ષમિક અજ્ઞાન. તો ઔદૈત અજ્ઞાનમાં અને સાયોક્ષમિક અજ્ઞાનમાં જમીન આસમાનનો ફરક છે સમજવાનો. સાયોક્ષમિક અજ્ઞાન એ દુઃખનું કારણ છે, ઔદૈત અજ્ઞાન એ દુઃખનું કારણ નથી. સાયોક્ષમિક અજ્ઞાન એ બંધનું કારણ છે, ઔદૈત અજ્ઞાન એ બંધનું કારણ નથી. ઔદૈત અજ્ઞાન બારમા ગુણસ્થાનમાં પણ હોય છે, પણ આ કુજ્ઞાન ચોથા ગુણસ્થાનથી આગળ નહીં ચાલે. ક્લિયર થાય છે? જલ્દી ક્લિયર થાય છે? બધાને દેખાય છે પાછળ? અહીંયા તો થોડા આગળ આવી જાઓ, તેની દેખાય છે ચાર. વેરી ગુડ. ચલો તો ત્રણ અજ્ઞાન કુમતી, કુશ્રુત અને કુઅવતી. ઓકે, કર્મની કોલમમાં આમાં થોડુંક સમજવાનું છે એટલે હું કહું છું તમને, આ તો ઈઝી છે. ત્રણ અજ્ઞાન થઈ ગયા, કુમતી, કુશ્રુત અને કુઅવતી. કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણ. આગળ જઈએ આપણે ગુણસ્થાન ક્યાં સુધી, તો કે એક બે ને ત્રણ ત્રીજા ગુણસ્થાન સુધી કુમતી, કુશ્રુત, કુ અવધિ જ્ઞાન જોવામાં આવે છે. અને હવે આગળ કર્મની કોલમ કરજો. કર્મની કોલમમાં શું આવશે? ચલો શું લખ્યું છે જો, જરા જોજો આ બરાબર. હું આ થોડી વિદ્વાન સાથે ચર્ચા કરીને અમે લખ્યું છે. અહીંયા અમે કન્ફ્યુઝ હતા થોડા કે આમાં એક દેવ પોઈન્ટ લખીએ કે એક લખીએ, પણ દેવ લખ્યું છે ટુ બી વેરી સ્પેસિફિક. હવે બે વાત શું આવી, અજ્ઞાનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો બે વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. કર્મની કોલમમાં લખ્યું છે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ, અને સેકન્ડ લખ્યું છે દર્શન મોહનો ઉદય. સમજો આ વાતને, કેમ બે લખ્યું? કારણ કે જે અજ્ઞાન થયું કુમતી, કુશ્રુત, કુ અવધિની જે ભાવરૂપ પર્યાય થઈ એ જ્ઞાનના ક્ષયોક્ષમ વગર કેવી રીતના થાય? જ્ઞાન ઉભારરૂપ છે, સમજો, જ્ઞાન ઉભારરૂપ છે કે નહીં બધા જીવોને, બરાબર? એ માત્ર અલગ અલગ હોય, પણ ઉઘાડ જ્ઞાન તો નિગોથી લઈને છે ને બધાને. તો એ ઉઘાડ જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ ઉઘાડ જ્ઞાન પછી સ્વમાં ન લાગતા એ ઉઘાડ જ્ઞાન પરમાં લાગ્યું, તો એ જ જ્ઞાન શું નામ પામે છે? કુમતી, કુશ્રુત, કુ અવધિ. તો કુમતી, કુશ્રુત, કુ અવધિ નું ભાવમાં નિમિત્ત દર્શન મો છે, પરંતુ કુમતી, કુશ્રુત, કુ અવધિ માં જે જ્ઞાન કોમન છે, એ જ્ઞાન કોમન છે, જે ઉગાર રૂપ છે, એમાં જ્ઞાનાવર્ણીય કર્મ નો સંયોગક્ષમ. સમજાયો પોઈન્ટ? બે વાત આવી ગઈ, જ્ઞાનાવર્ણીય કર્મ નો સંયોગક્ષમ, અને એ સંયોગક્ષમ સ્વમાં ના લાગતા પરમાં લાગે છે, તો એ સંયોગક્ષમ કેવું નામ પામે છે? કુ નામ પામે છે. અશુદ્ધ જ્ઞાન. અને અશુદ્ધ જ્ઞાન નું કારણ શું છે? એ અશુદ્ધતા નું કારણ શું છે? તો કે દર્શન મોહનો ઉદય છે, કેમ કે સમ્યક મિથ્યા દર્શન સાથે ભાવ જોવામાં આવે. થોડું સ્ટડી કરશો તો સમજાશે, એકદમ સરળ છે. સમજાયું? કુમતી, કુશ્રુત, કુ અવધિમાં નિમિત્ત કોણ કર્મ? દર્શન મોનો ઉદય. અને કુમતી, કુશ્રુત, કુ અવધિ રૂપે પરમથી પર્યાય, પણ એમાં કોમન શું છે? કે જ્ઞાનનો ઉઘાડ. તો જ્ઞાનના ઉઘાડમાં કોણ છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મનો સંયોગક્ષમ. સમજાય છે બધાને? ખ્યાલ આવે છે આ લાઈન? સમજાય? આગળ હવે આગળ જો ત્રીજી કોલમ, હા, શું છે? ચાર જ્ઞાન. હવે જે સંયોગક્ષમ જ્ઞાન હતું એજ જ્ઞાન પરમાંથી હટીને એજ જ્ઞાન સ્વમાં લાગ્યું, તો એજ જ્ઞાન સુમતી સુશ્રુત અને સુ અવધિ ને મન પર્યાય નામ પામે છે. એમાં પણ સેમ કર્મની કોલમ માં જો શું લખ્યું છે, કર્મની કોલમ માં શું લખ્યું છે, જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષયોક્ષમ અને ત્રણ પ્રકારના દર્શન મોહ અને ચારિત્ર મોહ નો અનુદય. સિમ્પલ કહ્યું આપણે, એમાં ઓનું ના જતા કન્ફ્યુઝન ના કરતા કીધું કે અનુદય લખો ભાઈ. બસ અનુદય માં આવી ગયું કે દર્શન મોની અને ચારિત્ર મોની નો અનુદય છે, અને એ અનુદય માં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની પ્રાપ્તિ થઈ. જે સમ્યક જ્ઞાન છે એ અહીંયા ચાર પ્રકારના શુભ જ્ઞાન છે. બે કોલમ સમજાઈ ગઈ, આગળ વધીએ બરાબર. ચલો આગળ હવે શું છે, અચ્છા આના ગુણસ્થાન જોઈ લઈએ. ગુણસ્થાન જો લખ્યું છે, ગુણસ્થાન સુમતી સુશિષ્ય અવધિ ના ગુણસ્થાન 4 થી 12, અને ઉપર ગુણસ્થાન કયા છે, ઉપર 1, 2 ને 3. સારી ગયા, 1 થી 12 આવી ગયું, 1, 2, 3, 4 થી 12, એટલે 1 થી 12 જ્ઞાન, જ્ઞાન નો સંયોગક્ષમ 1 થી 12, અને એ જ સંયોગક્ષમ 1 થી 3 કુ અને 4 થી 12 સુ. એક રૂપિયો છે, એક પૈસો છે, એક 10 રૂપિયા છે, પણ એક 10 રૂપિયા યા તો કોઈ ભિખારી ને આપ્યા તો એનો સદુપયોગ થાય, અને એક 10 રૂપિયા થી કઈ ખોટી વસ્તુ ખાતી. પણ સમજાય છે, પણ એક 10 રૂપિયા. બીજું એક્ઝામ્પલ આપું, અરે આપું કે એક હાથ છે, એક હાથ થી બાળક ને સમજાય છે, તો હાથ તો એક સંયોગક્ષમ જ્ઞાન છે. હવે ઉઘાડરૂપ છે, અને ઉઘાડરૂપ સંયોગક્ષમ જ્ઞાન નું કર્તવ્ય શું છે, કે સંયોગક્ષમ જ્ઞાન અંદરમાં પોતાના સ્વભાવના નિર્ણયમાં અને સ્વભાવના અનુભવમાં લાગે. હવે એની પાછી યોગ્યતા સંયોગક્ષમ માં ક્યારથી આવે છે, પાછી પોઈન્ટ સમજાય. સંયોગક્ષમ તો એકેન્દ્રિય ને પણ છે, જો આમાં કેટલું સમજવાનું છે. સંયોગક્ષમ તો એકેન્દ્રિય ને પણ છે, સંયોગક્ષમ તો નિગોદયા ને પણ છે, અરે સંયોગક્ષમ તો અસમની પંચેન્દ્રિય ને પણ ઉઘાડરૂપ છે કે નહીં, જ્ઞાન નું ઘર. પણ અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોમાં એક સંયોગક્ષમ ના માધ્યમથી પ્રાણામી ભાવને જોવાની યોગ્યતા નથી ભાઈ. એક સંયોગક્ષમ જ્ઞાન પ્રાણામી ભાવને જોવાની યોગ્યતા વિલ ગેટ વેન જી સંગની પંચેન્દ્રિય. ખબરની ખ્યાલ આવે છે, પોઈન્ટ સમજાય છે. હા ચલો સમજાયું. હવે આપણે આવી જઈએ ચોથી કોલમ પર, સાયોક્ષમિક સમ્યક દર્શન. કયા ગુણની પર્યાય છે, શ્રદ્ધા ગુણની પર્યાય. સાયોક્ષમિક ભાવમાં સાયોક્ષમિક સમ્યક, એક શ્રદ્ધા ગુણ નો ઉપક્ષમ ભાવ ઔક્ષમિક સમ્યકત્વ, એક શ્રદ્ધા ગુણ નો સાયિક ભાવ સાયિક સમ્યકત્વ, એક શ્રદ્ધા ગુણ નો સાયોક્ષમિક ભાવ સાયોક્ષમિક સમ્યકત્વ. ગુણસ્થાન, અરે બતાડતા નહીં, બતાડી દીધું મને નહોતું બતાડ્યું. ચાલો હવે 4 થી કેમ સાયોક્ષમિક સમ્યકત્વ 4 થી 7 જ કેમ, તમે કહેશો કેટલી વાર તમે બોલ્યા છો ને, ઘડી ઘડી બોલો છો ભાઈ. અમને ખબર છે કે સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી ચડવામાં સમર્થ નથી, કારણ કે કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલા એવા ચલમલ અઘાર દોષ થી એ દૂષિત છે. સમ્યક એ કેવડી ભગવાન ગમ્ય છે, દોષ ચલમલ અને અગાઢ દોષ એ સાયોક્ષમિક સમ્યક. એટલે પ્યોરિટી ની વાત કરીએ તો સાયિક જેવું ઉપક્ષમ છે. પોઈન્ટ સમજાય છે, ભલે એનો કાળ ઓછો છે, ભલે એનો કાળ એક અંતર મુહૂર્ત નો છે, ભલે આપણે એને નાની આંગળીમાં નાખી દીધું, પરંતુ એ સાયિક વસ્ત એટલે સાયિક ભાઈ એની બાજુમાં છે, એટલે સાયિક એની બાજુમાં રહે. સમજાય છે, એ સાયિક વસ્ત નિર્મળ છે, કારણ કે ગ્લાસમાં કચરો નીચે બેઠો છે ને, એ ગ્લાસમાં કચરો છે જ નહીં. તો બેઉ પાણી કેવું છે, તો કે સ્વચ્છ છે. શ્રદ્ધાની અપેક્ષા વાત કરું છું, જેવી શ્રદ્ધા સિદ્ધની છે કે સાયિક સમ્યકત્વની છે, એવી જ શ્રદ્ધા એક અંતર્મુહૂર્ત માટે ઔક્ષમિક સમ્યકત્વની છે. એટલે ચારિત્રમાં પણ આ વાત છે, આ સમ્યકત્વની વાત કરી, ઔક્ષમિક સમ્યકત્વ અને સાયિક સમ્યકત્વ વચ્ચે કમ્પેર કર્યું તો બેવની શુદ્ધતા છે. એવી રીતના ચારિત્રમાં પણ 11મા ગુણસ્થાન વાળા, પોઈન્ટ સમજાય છે, જેવી વિતરાગતા 12મા વાળા ભોગવે છે, એવી જ વિતરાગતા 11મા ગુણસ્થાન વાળા ઉપક્ષમ શ્રેણી પર ચડેલા એવા ઉપશાંત મોજી પણ ભોગવે છે એકંતર. ખ્યાલ આવે છે કેવડી ભગવાન ના જ્ઞાન માં અદભુત અદભુત આવો સ્વભાવ વસ્તુ નો આવ્યો છે. ચલો શાયિક સમ્યક્ત્વ. સુખ ની પ્રાપ્તિ પછી સમ્યક દર્શન. સુખ માં કેવી રીતના લેવાનું? મિથ્યા જ્ઞાન છે ત્યાં સુધી દુઃખ. સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું ત્યારે સાચું સુખ. પોઈન્ટ નંબર 12માં ગુણસ્થાન માં પૂર્ણ સુખ, 13માં 14માં અનંત સુખ અને સિદ્ધ ભગવાન ને અવ્યવાદ સુખ. તો શું કેવી રીતના જશે? અરે પૂર્ણ સુખ, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ સુખ, પૂર્ણ સુખ. કારણ કે પૂર્ણ વિતરાગતા સાથે કેવું હોય? સુખ પૂર્ણ હોય, પૂર્ણ જ હોય. અને એ સુખ પૂર્ણ માંથી અનંત ક્યારે થશે? અનંત 13માં. અને એ જ સુખ અવ્યવાદ ક્યારે થશે? તો કે 14. ચલો આગળ. શાયોક શમિક ચારિત્ર. સમ્યક્ત્વ ની લાઈન થઈ ગઈ ને. ગુણસ્થાન 4 થી 7 કયા ગુણ ની પર્યાય? શ્રદ્ધા ગુણ ની પર્યાય. અને કયું સમ્યક્ત્વ? શાયોક શમિક. કર્મ માં શું લખ્યું છે? કર્મ માં શાયોક શમિક સમ્યક્ત્વ માં શું આવશે? દર્શન મો અને ચારિત્ર મોન્ય કર્મ નો શાયોક શમિક એવું લખ્યું છે. ચલો આગળ. બરાબર, કર્મ ની કોલમ બતાવો. કર્મ ની કોલમ દર્શન મો અને ચારિત્ર મોન્ય કર્મ નો શયોક્ષમ. બરાબર છે, આટલું થઈ ગયું. હવે આગળ જો આમાં હજી અંદર અંદર બહુ એક એક પોઈન્ટ માં બહુ સ્ટડી કરવાનું છે, તો ઓવરઓલ આપણે પિક્ચર બનાવ્યું છે ભાઈ. ચલો આગળ. હવે ચારિત્ર, ચારિત્ર ની બે કોલમ છે. જલ્દી જલ્દી થાકી ગયા પાકું? ઓકે, ચારિત્ર ની બે કોલમ કઈ કઈ બે કોલમ છે? શાયોક્ષમિક ચારિત્ર અને સંયમાશય. સમજાય છે? વેરી ઇઝી. સંયમાશય આપણે આમાં લીધું તું, ચારિત્રમાં પણ લીધું તું. જલ્દી શું ક્રમ લીધો તો? 1 2 જલ્દી જલ્દી આખો ક્રમ કહી દઉં છું, ધ્યાન રાખજો, અહીંયા સાંભળજો, પછી આ કોલમ કરીએ. પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનમાં ચારિત્ર ન, બધા ગુણોને ભૂલી જાઓ, ખાલી ચારિત્ર ગુણને ફોકસ કરો. ઓકે, પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનમાં ચારિત્ર મિથ્યા, ચોથા ગુણસ્થાનમાં બે વાત આવશે, સ્વરૂપાચરણ ચારિત્ર દ્રવ્યાનિયોગ ની અપેક્ષાએ, પરંતુ અચારિત્ર કર્ણાનિયોગ ની અપેક્ષા. ચોથા ગુણસ્થાનમાં અસંયમ, અચારિત્ર કર્ણાનિયોગ કેસે અસંયમી છે, દ્રવ્યાનિયોગ કેસે શું કેસે? દ્રષ્ટિમુક્ત થઈ ગયો. દ્રવ્યાનિયોગ કેસે અસંયમી પણ દ્રષ્ટિમુક્ત થઈ ગયો ભાઈ. સમજાય છે, ખ્યાલ આવે છે? કેમ? કારણ કે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, પરંતુ ચારિત્રમાં હજી અસંયમ નો ભાવ છે. કારણ કે એક કસાય ચોકડીના અભાવ પૂર્વક ની જ વિતરાગતા પ્રગટ થઈ છે. 3 કસાય ચોકડીનો હજી શું છે? ઉદય. તો ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર, જલ્દી જલ્દી પૂરું કરું છું. ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર, પરંતુ કર્ણાનિયોગ ની અપેક્ષાએ અસંયમ. પાંચમા ગુણસ્થાનમાં સંયમ અસંયમ. અને પછી આગળ છઠ્ઠા ગુણસ્થાન થી 10મા ગુણસ્થાન સુધી શાયોક શમિક ચારિત્ર. અને પછી આગળ 11મા ગુણસ્થાનમાં ઔક્ષમિક ચારિત્ર, 12મા ગુણસ્થાનમાં શાયિક ચારિત્ર. શાયોક શમિક પહેલા, પછી ઔક્ષમિક, પછી શાયિક. એની પહેલા સંયમ સંયમ, એની પહેલા અચારિત્ર, એની પહેલા મિથ્યાચારિત્ર. મિથ્યાચારિત્ર, અચારિત્ર, સંયમ સંયમ, પછી શાયોક્ષમિક ચારિત્ર, ઔક્ષમિક ચારિત્ર, શાયિક ચારિત્ર. ઔક્ષમિક ચારિત્ર ગુણસ્થાન 11, શાયિક ચારિત્ર ગુણસ્થાન 12, 6 થી 10માં. અરે ઊંડું, શાયોક્ષમિક ચારિત્ર 6 થી 10, અને અસંયમ 4, સંયમ અસંયમ 5, અને મિથ્યા ચારિત્ર. અરે વાહ, વેરી ગુડ. સમજાયું? તો આખી ચારિત્રની દશાની આપણે અવસ્થા જોઈ. બરાબર છે, ચલો આગળ. તો હવે આપણે અહીંયા વાત કરવાની છે સંયમ અસંયમ ની અને શાયોક્ષમિક ચારિત્ર. ગુણ કયા લીધા? ચારિત્ર. આગળ ગુણસ્થાન શાયોક્ષમિક ચારિત્ર ગુણસ્થાન 6 થી 10, અને સંયમ સંયમ 5. આટલું ખ્યાલ છે. કર્મની કોલમ કરો જલ્દી જલ્દી. શાયોક્ષમિક ચારિત્ર કર્મમાં શું થશે? કર્મની કોલમ કરો. કર્મ, કર્મની કોલમમાં શાયોક્ષમિક ચારિત્રમાં શું લખ્યું છે? ચારિત્ર મૌન્ય કર્મનો. કોઈ સમજાય છે? ચારિત્ર મૌન્ય કર્મનો શાયોક્ષમ. હવે ઇન્ટરેસ્ટિંગ છે, અરે સંયમ સંયમમાં શું લખ્યું છે જુઓ જલ્દી જલ્દી. સંયમ સંયમ કયું ગુણસ્થાન છે? પાછું, પેલા મારી સામે જો પછી ત્યાં વાંચું, કયું ગુણ સ્થાન છે? પાછું. એટલે ક્યાંથી આવ્યા? ચોથે. તો અનંતાનું બંદી અને અપ્રત્યાખ્યાન નો અનુદય અને પ્રત્યાખ્યાન અને સ્વંજ્વલન નો ઉદય, બે નો ઉદય, બે નો અનુદય. અને એ ગતિની દશા, ન પૂરું અસંયમ, ન પૂરું મુનિરાજ જેવું સંયમ, એવી ગતિની દેશ ચારિત્ર, ઉપદેશ ચારિત્ર, અણુવ્રત, અગિયાર પ્રતિમા, બાર વ્રત ધારણ કરવા વાળો શ્લાવક, એને કહેવાય પંચમ ગુણસ્થાન વર્તી શ્લાવક. લાંબુ થઈ જાય છે આજે, બહુ પંચું થાય. સમજાય? બે નો અનુદય, બે નો ઉદય. બે નો ઉદય છે એટલે મુનિ થવામાં સમર્થ નથી, બે નો અનુદય છે એટલે એક બે સંયમ છે, પૂર્ણ સંયમ નથી. જમીન આસમાન નો ફરક છે ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા અવ્રતિ ને વ્રતિની વચ્ચે, પૂર્ણ આસમાન. કારણ કે પાંચમા વાળો હવે મુનિ થવાનો છે, સીમિત થઈ ગઈ, મર્યાદામાં આવી ગયો. સમજાય છે? પરિણતિ ખૂબ સીમિત થઈ. 15 દિવસે એક વાર આત્માની અનુભૂતિ થાય છે મિનિમમ, અને ચોથામાં મિનિમમ 6 મહિનામાં એક. સમજાય છે? ચલો હવે મને કે હું પછી સ્ટોપ નહીં થઈ શકું, એટલો બધો ભાવ છે આમાં. ચલો આગળ થયું, આ સમજાઈ ગયું. ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ખ્યાનાવરણીય કર્મનો અનુદય અને પ્રત્યાખ્યાન અને સ્વંજલન નો ઉદય. આગળ જઈએ આપણે, લાસ્ટ લાસ્ટ, જલ્દી જલ્દી. શું છે? આપણે જો ને જ્ઞાન દર્શન વીર્ય, વીર્ય દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય નો ક્ષયોક્ષમ, પહેલા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધી છે. અને એમાં કર્મ કર્મ અંતરાય કર્મ નો ક્ષયોક્ષમ. વેરી ગુડ. અંતરાય કર્મ નો ક્ષયોક્ષમ એટલે અંતરાય કર્મ માં એ ક્ષયોક્ષમ ની પરિભાષા ગતિત કરવાની 3 પોઈન્ટ. અંતરાય કર્મમાં 3, આ બધા જ કર્મમાં ક્ષયોક્ષમ આવે ને, અંતરાય નો ક્ષયોક્ષમ, જ્ઞાનાવણી નો ક્ષયોક્ષમ, દર્શનાવણી નો ક્ષયોક્ષમ, ચારિત્ર મો નો ક્ષયોક્ષમ, દર્શન મો નો ક્ષયોક્ષમ, જ્યાં ક્ષયોક્ષમ શબ્દ આવે છે ત્યાં 3 જે આપણે પોઈન્ટ લીધા હતા, સમજાય છે? 3 પોઈન્ટ ઘટિત કરવાના આપણે શીખ્યા હતા ને. ઘાતી કર્મમાં કેટલી પ્રકૃતિ સર્વઘાતી છે યાદ છે? કેટલી પ્રકૃતિ દેશઘાતી છે યાદ છે? નહીં પૂછું પણ યાદ છે. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધ સર્વઘાતી, દેશઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક સર્વઘાતી ને થોડા સ્પર્ધક દેશઘાતી. થોડા દિવસ પછી સામનો તો ગમે કે નહીં? હા ગમે ને. સમજાય છે? તો થોડા દેશઘાતી અને થોડા તો સર્વઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ નહીં લાગે, દેશઘાતી પ્રકૃતિમાં થોડા સ્પર્ધક સર્વઘાતી ને દેશઘાતી હોવાના કારણે ક્ષયોક્ષમ ની પરિભાષાના 3 પોઈન્ટ દેશઘાતી પ્રકૃતિમાં જ લાગે. આપણે ગુણસ્થાનમાં કરશું પાછું થોડું. ઓકે ચલો હવે આપણે 5મો ત્યાગ તો થઈ ગયો છે, પારણામિક ભાવ, 1 ઔદયિક ભાવનો ત્યાગ છે, કરી લઈએ આજે. ઓકે પાક્કું? ચલો 5 મિનિટમાં હું પૂરું કરવાની કોશિશ કરીશ. ચલો જલ્દી, ઔદયિક ભાવના કેટલા ભેદ છે? અસંખ્યાત લોક પ્રમાણ છે, પણ આપણને આચાર્ય દેવે 21માં એનો સમાવેશ કર્યો છે. આમાં પણ આપણે હમણાં તાજું છે, કારણ કે આપણે ઔદયિક ભાવ હમણાં શીખ્યા છે. ચલો કયા કયા છે? 4 કક્ષાએ, ક્રોધ માન માયા લોક. પછી પેલા આપણે ભાવ જોઈ લઈએ બધા જલ્દી જલ્દી. 4 ગતિ, દેવ નરક મનુષ્ય અને તિર્યંશ, બરાબર. આગળ કરશું આપણે. પછી 3 વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ. પછી 6 લેશિયા, 6 લેશિયાના નામ છે કૃષ્ણ નીલ કાપોર, પ્રીત પદ્મ અને મિથ્યા દર્શન. ઔદૈત અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. ચલો જલ્દી જલ્દી, કયા કયા ગુણો ની પર્યાય છે? આ પહેલું કશાય, ચારિત્ર ગુણ ની પર્યાય છે કશાય. આગળ ગુણસ્થાન, કશાય કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી? આજે મને બહુ મજા આવી, કારણ કે આખું રિવિઝન થઈ ગયું, બધા જ ભાવ એક સાથે જ્ઞાનમાં. સમજાય કે રમેશ? ચલો જલ્દી, કશાયમાં ગુણસ્થાન 1 થી 10. કયો કશાય કહેવાય આને? સાંપ્રાયિક આશ્રમ, સાંપ્રાયિક કશાય. સમજાય છે? સાંપ્રાયિક આશ્રમ એટલે 1 થી 10માં સાંપ્રાયિક. અને કયા કર્મ નો ઉદય? હવે આમાં બધામાં શું આવશે? ઉદય 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 ઉદય. કેમ? આપણે ઔદયિક ભાવ ગણીએ છીએ અને કર્મના ઉદયમાં થવા વાળા જીવના ભાવને શું કહેવાય? પરિભાષા પણ છે ઉપર, જોઈ લેજો. તો ચારિત્ર મોહનીય કર્મ નો ઉદય નિમિત્ત છે. કશાયની કોલમ થઈ ગઈ, બરાબર. આગળ ચાર ગતિ, ગતિ નામક એક વાર ભણ્યા હતા આપણે, એમાં બધું ભણ્યા હતા આપણે, સવિપાક અવિપ નહી ના, એમાં શું ભણ્યા હતા આપણે, હા ક્ષેત્ર વિપાકી અને જીવ વિપાકી, પૂદગલ વિપાકી, એ બધું ભવ વિપાકી, આપણે ચાર વિપાકની વાત કરી હતી. હવે આ ચાર ગતિ, દેવ, નરક, તિર્યન અને મનુષ્ય, બરાબર છે? તો હવે આગળ દેવ ગતિ કયા ગુણસ્થાન સુધી જઈ શકે? દેવ ગતિના જીવો એટલે લખ્યું છે, જો એકદમ સ્પેસિફિક બધું લખ્યું છે, નરક ગતિ ચોથા ગુણથી આગળ, ચોથા ગુણસ્થાનથી આગળ નરક ગતિનો જીવ, પછી તિર્યન ગતિ પંચમ ગુણસ્થાન સુધી તિર્યન ગતિના જીવ જઈ શકે, બરાબર, અને મનુષ્ય ગતિ એક થી ચૌદ, સમજાય છે? સિદ્ધ, અરે સિદ્ધ દશા પહેલા સુધી અરિયન દશાને પણ ઉપચારથી મનુષ્ય ગતિ નામક ઔદ્રિક ભાવ કીધું. આનો પણ મારી ચર્ચા થઈ હતી તો કે નહીં કહે શકતે, કહેનાય છે, ક્યુ? કારણ કે હજી ત્યાં એ પ્રકારના પ્રતિજીવી ગુણોનું પરમન નથી. ચલો આગળ થઈ ગયું. તો આમાં ગતિ નામક નામ કર્મનો શીખ્યા હતા આપણે, નામ કર્મ, નામ કર્મની 93 પ્રકૃતિ શીખ્યા હતા, મને ચાર્ટ યાદ આવે છે, સમજાય છે? નામ જો જ્ઞાન, જ્ઞાનની કમા જો, હવે એ તો ભાવ ગયો, એ ચાર્ટ ગયો, એ બધું ગયું, એ દિવસ ગયો, પણ જ્ઞાનમાં હજી ને સામર્થ્ય કે આપણને યાદ, જ્ઞાનની સામર્થ્ય. તો ચલો આગળ શું કીધું, ગતિની 93 પ્રકૃતિ, એમાં ગતિ નામ કર્મની 93 પ્રકૃતિ, એમાં ગતિ નામક નામ. ચલો આગળ 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 જલ્દી જલ્દી આપણે કરીએ. હવે ત્રણ વેદ, ત્રણ વેદ જલ્દી, સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુસક વેદ, કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય. જો આ ચાર્ટમાં ગુણો બરાબર જોઈ લેજો, કયા કયા ગુણોની કઈ પર્યાય, કયો ભાવ કયા ગુણનો, તો ચારિત્ર ગુણની પર્યાય છે ત્રણ વેદ. એમાં પણ આપણે શીખ્યા હતા વેદ નામક ઔદૈક ભાવ, આ જીવના ઔદૈક ભાવની વાત છે, આ બાહ્યના વેદની વાત નથી, કે કયો વેદ બાહ્યમાં દ્રવ્ય, આમાં પણ આપણે બધું શીખ્યા હતા, દ્રવ્ય વેદ, ભાવ વેદ. તો ભાવ વેદ, જીવમાં એ વેદનો ભાવ આચાર્ય દેવે આગમમાં લખ્યો છે કે નવમા ગુણસ્થાનના અમુક ભાગ સુધી હોય, અને એના પછી અપગત વેદી કહેવાય છે, એના પછી વેદનો ભાવ નથી. નવમા ગુણસ્થાન કઈ દશા છે? નિર્વિકલ્પ દશા. ઉપયોગ ક્યાં છે? હમણાં તો આવ્યું હતું શુક્લ ધ્યાનમાં, પણ શુક્લ ધ્યાનમાં દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીના વિચારો ચાલે. શુક્લ ધ્યાનની શરૂઆત કયા ગુણસ્થાન થાય? ગુણસ્થાનથી થાય, આઠમા ગુણસ્થાન. ધર્મ ધ્યાન હોય 4 થી 7, શુક્લ ધ્યાન આઠમા ગુણસ્થાનથી થાય. પણ વેદનો ઔદૈક ભાવ પૂછો તો નવમા ગુણસ્થાનના અમુક ભાગ સુધી, અને નવમા જ ગુણસ્થાનના અમુક ભાગને ક્રોસ કરીને આગળ મુનિરાજ જાય, ત્યારે મુનિરાજ અપગત વેદી કહેવાય. ચલો આગળ જલ્દી, બરાબર. તો એ વેદ, અને એમાં પણ કયાનો ઉદય? કર્મમાં ચારિત્ર, આખું વાંચો, ચારિત્ર મોનીય કર્મના નો કચાઈનો ઉદય, કારણ કે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસક વેદ નામક ઔદૈક ભાવમાં નિમિત્ત છે નો કસાઈનો ઉદય. ચારિત્ર મોનો નો કસાઈનો ઉદય એટલે છે ચારિત્ર મોનીય નો જ ભેદ. હા બોલો, 11માં નહીં, 9માં ના. હા, 1 થી 9 સુધી વેદ, અને 9 ની ઉપર અપગત. હા, એ તો નીચે તો આવશે ને નિયમથી. હા, નીચે આવશે ત્યારે 9માં 11માંથી 10માં આવશે, 10માંથી 9માં આવશે, પછી પાછો. ચલો આગળ, હવે લાસ્ટ 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 જલ્દી, શું છે હવે? લેશિયા, પહેલી કોલમ કરીએ આપણે, પહેલી કોલમ. હા, લેશિયા, 6 લેશિયા કયા ગુણસ્થાનથી છે? આપણે આમાં પણ શીખ્યા હતા 1 થી 13, કારણ કે લેશિયામાં 2 ગુણોનું પરિણમન છે, યોગ અને કષાય, બરાબર. અને એમાં કર્મનો ઉદય, કર્મનો ઉદય કષાય છે 1 થી 10, અને યોગ છે 1 થી 13. એના 6 પ્રકાર શીખ્યા હતા, એના આપણે કલર, પરિભાષા, એમાં કેવા કેવા ભાવો, એ બધું આપણે એક લેક્ચરમાં શીખ્યા હતા કે 6 લેશિયામાં કયા કયા ભાવો હોય છે. અને એમાં આપણે ગુણસ્થાન જોઈએ તો ગુણસ્થાન છે 1 થી 10 અને 1 થી 13. એમાં કર્મના ઉદયની કોલમમાં આપણે જઈએ, કર્મના ઉદયની કોલમ, કર્મના ઉદયની કોલમમાં બોલો શું આવશે? પાકું, પાકું 2 આવશે, એટલે હું પૂછીશું કયા 2 આવશે? કશાય અને યોગ છે ને, તો કશાય છે ચારિત્ર મોનીય કર્મ ના ઉદયમાં કશાય, અને જે યોગ છે એ શરીર નામક નામ કર્મ નો ઉદય છે યોગ. ચલો લાસ્ટ છે, હવે આપણે પૂરું કરીએ. સીજી છે હવે લાસ્ટ. કયા કયા છે? મિથ્યા દર્શન, પછી અજ્ઞાન, પછી અસંયમ અને અસિદ્ધત્વ. બધાને ખબર છે 1-14, અને પછી અસંયમ 1-4. કારણ કે પછી સંયમ માં સંયમ લીધું આપણે, અને 1-4 માં અસંયમ કેમ લીધું? કારણ કે મિથ્યા ચારિત્ર એ તો અસંયમ છે, પણ સમ્યક ચારિત્ર સાથે પણ અસંયમ નો ભાવ 4th ગુણ સ્થાન. મિથ્યા ચારિત્ર તો અસંયમ છે, પણ સમ્યક ચારિત્ર સાથે અસંયમ નો ભાવ પણ જોવામાં આવે છે. ઔદૈક અજ્ઞાન 1-4, વેરી ગુડ. ઔદૈક અજ્ઞાન 1-12, શું છે એનો અર્થ? ઔદૈક અજ્ઞાન નો જલ્દી, અપૂર્ણ જ્ઞાન, સમ્યક જ્ઞાન સહિતનું અપૂર્ણ જ્ઞાન. લોકાલોકને નથી જાણતા એટલે માટે ત્યાં એને ઔદૈક અજ્ઞાન કહેવામાં આવે છે, અને એમાં કર્મ નો ઉદય, જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય છે. તો આ ઔદૈક અજ્ઞાન અલગ છે, અને ઓલું અજ્ઞાન સાયોક્ષમિક ભાવનું અજ્ઞાન અલગ હતું. એ કુમતી કુશ્રુત કુઅભ્ય હતું, અને અહીંયા ઔદૈક અજ્ઞાન છે. મિથ્યાત્વ તો એમાં કઈ સમજાવવાની વાત જ નથી, કારણ કે ગુરુદેવજી આપણને 45 વર્ષ આ મિથ્યાત્વ જે છે ને, મિથ્યા દર્શન, મિથ્યા દર્શન ઔદૈક અજ્ઞાન ની ઉપર છે. મિથ્યા દર્શન એ મિથ્યા દર્શન છે 1-3, અને એમાં દર્શન મોહનીય કર્મ નો શું છે? ઉદય નિમિત્ત. હા હા, ઔદૈક અજ્ઞાન માં જે અપ્રયોજન ભૂત તત્વ સંબંધી અપૂર્ણ જ્ઞાન છે, લોકાલોક સંબંધી અપૂર્ણ, એ નથી બંધનું કારણ, નથી દુઃખનું કારણ, નથી કર્મના આશ્રમનું કારણ, એ છે, પણ એમાં કોઈ સમ્યક જ્ઞાનને એમાં કોઈ બાધા આવતી નથી. આ રીતે 5 ભાવની ચર્ચા જે ઘણા ટાઈમથી ચાલતી હતી એ આજે આપણે એને પૂરી કરી. આમાં કોઈ પણ પ્રકરણ હજી 4 જોઈ લેજો, બધાને વોટ્સઅપ કરી દીધા છે. હજી કોઈ પણ પ્રકરણ એવું તમને લાગે, રિવિઝન કરતાઓ નોટ બનાવી હોય, એમાં કોઈ પણ એવું પ્રકરણ કે ભાઈ સમ્યક્ત્વ આ કેવી રીતના પ્રગટ થયું, ઔપશમિક સમ્યક્ત્વનું શું સ્વરૂપ છે, ઔપશમિક માંથી સાયોક્ષમિક કેવી રીતના થયું, એમાંથી સાયિક કેવી રીતના થયું, એની શું રીત છે, વિધિ છે, કઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી મને ચિઠ્ઠી લખીને, આ ફોન કરીને, આ મેસેજ કરીને કહી દેજો, તો આપણે એને ગુણસ્થાનમાં કવર કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસ કે લિયે જીન વાણી માત કો વંદના શત બાર હૈ, ઇસ કે લિયે જીન વાણી માત કો વંદના શત બાર હૈ. બોલો નિકાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો. Okay.